Honorable Palitha Rangabanda.
Karusabhapathu mani. Visheshamma vedagattu panath kipayak pilivandava saakachakarana me mohate. Vivadayata sambandhavimata labim pilivandava man athisema santosena. Visheshamma suwasariya vedasatahana. Me ratathula kavadavat kriyaathmaka veyi karala kavuruvat hitapu vedasatahana neme. Me suwasariya vedasatahana thula ada me rate janathawata mahathu sewawak siddha vela thiyena. Tamange jeevithe anathurakata muna dena avasthawaka eka durakathana panidaya thulin tamanta vaidya pahasukam sapaya ganeemata gilan ratha sewawaye pahasukama sapaya ganeemata me vedasatahana thula janathawata avastha uda vela thiyena. Yahapalana rajaya thula monada kare kiyala samahara udawiya prashna karanawa. Mevat yahapalane thula karapu dewal janathawa yahapath widiyata jeevath therawima sandaha unge jeevitha araksha karagadima sandaha gannalada mahagu kriya daamayak thamai suwasariya wedasarana. Me suwasariya wedasarana thula kisivekuta gilan ratayata mudal gewimata wenath gaasthu gewimata sidiwanne naha. Mul avasthawade me wedasarana enakota vaidya nildari mahathuru pawa mekata vivichchane kara dosharopane kara mema suwasariya gilan ratayen ragena ena rogiyata prathikara karanne naha kiyana anda me prakashath sidu kara. Habai ada janathawa jeevath karawime mahagu vyaparaya bawata me pariwarthana vela thiyena. Me rata pura vyapta kirima ape aanduwe paramarthaya vela thiyena. Karusabhapathumani. E wagema surabadu panatha pilibandawa ada metendi saakatchawata bhajana wenawa. Yamyam karunu pilibandawa. Visheshayenma surabadu aajnya panathata wada mahaatma bayanakama waradawal patawena aajnya panatha thamai madravya aajnya panatha. Surabadu niti yatate apita ahanna hambuna meeta issala katha karapu kathika mahatma mahatmin kiwa surabe ehema naththam matwatra bhavithaye wedi vela thiyena wenadata wada pramanaya miladi ganna pramanaya ratathula wedi vela thiyena meka sankhyaatmaka balanakota ratath pura thiyena matpanhal pramanayat wedi vela athi eitat wada rate inna janagahane wedi vela thiyena e wagema sancharaka vyapare diunu vela thiyena me ratata inna sancharakayin matpan pawichchi karana ඒ වගේම රටේ ජනතාවත් මත්වතුර මත්පැන් පාවිච්චි කරනවා. හැබැයි මේ මත්පැන් වලට වඩා භයානකම අංශය තමයි ගරු සභාපතිතුමනි මත්ද්‍රව්‍ය. මත්පැන් සහ මත්ද්‍රව්‍ය කියලා අපි හඳුන්වන්නේ. මත්පැන් වලින් යම් පාලනයක් කරගන්නට පුළුවන් යම් කෙනෙක් පාවිච්චි කරත් ඔහුව පාලනය කරගැනීමට හික්මා ගැනීමට පුළුවන්කමක් තිබෙනවා. හැබැයි ඊටත් වඩා භයානකම අංශය තමයි චුට්ටි ඉඩකඩකදී පාවිච්චි කරන මත්ද්‍රව්‍ය. මේ මත්ද්‍රව්‍යත් එක්කලා තමයි සමස්ත සමාජයෙටම මහා අභාග්‍ය සම්පන්න තත්වයකට මුහුණ දෙන්න සිද්ධ වෙලා තියෙන්නේ. මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරපු පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුත්මයි මත්කුඩු ජාවාරමේ ඉදලා තියෙනවා. අතීතයේ අපිට අහන්න ලැබුණා ඒ උදවිය විවිධ රූපවාහිනී නාලිකා ආරම්භ කරා. ගුවන් නිදි නාලිකා ආරම්භ කරා. මත්ද්‍රව්‍ය ජාවාරම තුළ ඉඳගෙන ඔවුන් රටේ ජනතාව මිලදී ගත්තා. ඔවුන් විවිධ අපරාධ සිදු කළා ගරු සභාපතිතුමනි. එවැනි ඉතිහාසයක් අපිට බොහොම ඈතක නෙමෙයි මෑතක අහන්න දකින්නට ලැබුණා. ඔවුන් නීතියට උඩින් හිටියේ. ඔවුන් නීතිය තඹයකට මායින් කරේ නැහැ. ගරු සභාපතිතුමනි, අරුමාදුර රොමේලෝ දුමින්ද සිල්වා කියලා පාර්ලිමේන්තුව නියෝජනය කරන මන්ත්‍රීවරයෙක් හිටියා. ඔහු අදරන් ඉන්නේ වැලිකඩ හිරගෙදර. ඔහු මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන කාල පරිච්ඡේදය තුළ ඔහුට විරුද්ධව මත්කුඩු ජාවාරම් පිළිබඳව විවිධ චෝදනා තිබුණා. විවිධ කතන්දර තිබුණා. සමස්ත සමාජයම ඔවුන්ව හැඳින්වුවේ ඔවුන්ගේ නියම නම් වලින් නෙමෙයි කුඩු සිල්වා කුඩු දුමින්ද ආදී නම් වලින් හඳුන්වන තත්ත්වයට පත් වෙලා තිබුණා. ඒ අනුව මේ උත්තරීතර පාර්ලිමේන්තුව නියෝජනය කරන මන්ත්‍රීවරු සමාජිකයෝ මත්ද්‍රව්‍ය ජාවාරම් වල මත්පැන් ජාවාරම් වල යෙදීම නිසා පාර්ලිමේන්තුවේ තත්ත්වය දවසින් දවස හැල්ලුවට ලක් වුණා. එදා ඒ මත්ද්‍රව්‍ය ජාවාරයේ මේ යෙදිච්ච යෙදিলা මුදල් උපයවුවා කියන ඒ දුමින්ද සිල්වා ඇතුළු සමාජිකයින් මේ සම්බන්ධව මේ රට කරේ මේ සමාජයට කරේ මේ පාර්ලිමේන්තුවට කරේ මහා කාලකන්නේ ක්‍රියාවලියක් කියන එක සීපත් කරන්න ඕන කනගාටු වුණාත් ගරු සභාපතිතුමනි මේ අරුමාදුර රොමේලෝ දුමින්ද සිල්වා කියන තැනත්තා ගම්පල විධානයලගේ සමන්ත කුමාර නොහොත් වෙලේසුදා කියන කුඩු ජාවාරම් කරුගෙන් මාසකට රුපියල් ලක්ෂ 25 බැගින් ඔහුගේ මාසික වැටුපක් එහෙම නැත්නම් දීමනාවක් විදියට ලබා ගත්තා කියලා ඉවරලා අපිට එදා අහන්න ලැබුණා. එදා ගුවන් විදුලි රූපවාහිනී විද සමහර රූපවාහිනී නාලිකාවල මේ ක්‍රියාව පිළිබඳව සඳහන් කරා. පොලිස් මාධ්‍ය ප්‍රකාශක එදා හිටිය අජිත් රෝහණ මැතිතුමා. අජිත් රෝහණ මැතිතුමා පොලිස් මාධ්‍ය ප්‍රකාශක වරයා විදියට එතුමා වගකීමක් ඇතුව මාධ්‍ය ඉදිරියට ඇවිල්ලා ඉවරලා සඳහන් කරා. අධිකරණ ඉදිරියට වාර්තා කරපු කාරණාවල් පොලිසියට වාර්තා වෙච්ච කාරණාවල්. ඔහු කිව්වා රුපියල් ලක්ෂ 25 බැගින් මේ ගම්පොළ විදානලාගේ සමන්ත කුමාර නොහොත් වෙලේ සුදා කියන තැනත්තා රොමෙලෝ අරුමාදුර රොමෙලෝ දුමින්ද සිල්වා කියන තැනත්තට මාසිකව ගෙවලා තියෙනවා කියලාලා. ඉතින් මේ ගම්පොළ විදානලාගේ සමන්ත කුමාර නොහොත් වෙලේ සුදා කියන තැනත්තා නම් තුනකින් ගරු සභාපතිතුමනි පෙනී ඉඳලා තියෙනවා. මාපාඩ ගොඩ කංකානම්ලාගේ සමන්ත ප්‍රදීප්, ඒ වගේම විජේසිංහ ආරච්චිලාගේ සුනිමාල් ප්‍රදීප් කියන මේ නම් දෙකෙන් පෙන්ලසෙන ඔහුගේ බිරිඳ ගයනි ප්‍රියදර්ශනි නමිනුත් පෙනී ඉඳලා තියෙනවා. එදා මාධ්‍ය ප්‍රකාශකතුමා අජිත් රෝහණ මැතිතුමා පටර හෙලිදරව් කරා මේ නම් තුනකින්ම මේ වෙලේ සුදා කියන අයට ගිණුම් තිබුණයි කියලා. ඒ වගේම ගයනි කියන ඔහුගේ භාර්යාවට ගයනි ප්‍රියදර්ශනිට ගිණුම් තිබුණා කියලා. මේ ගිණුම් හරහා එදා රොමෙලෝ අරුමාදුර රොමෙලෝ දුමින්ද සිල්වා කියන තැනත්තාට මුදල් හුවමාරු කරලා තියෙනවා, ඒ පිළිබඳව විමර්ශනය කරගෙන යනවා කියලා. ඒතර මේ මත්ද්‍රව්‍ය ජාවාරම තුළ උපයාගත් මුදල් විසිද්ධීකරණ යටතේ නැවත රජයට අත්පත් කර ගැනීමටත් ඒ සඳහා ඔවුන්ට විරුද්ධ නඩු පැවරීමටත් පීවර ගන්නවා කියන එකත් එදා අපිට අහන්න ලැබුණා. අධිකරණයේ කොළඹ මහේත්‍රාත් අධිකරණයේ B211138 ඇලිර 15 යටතේ මේ සම්බන්ධව අධිකරණයට කරුණු වාර්තා කරලා වැඩිදුර විමර්ශන පවත්වාගෙන යනවා කියලා ඉවරලා එදා අපිට අහන්නට දකින්නට ලැබුණා. අජිත් රෝහණ පොලිස් අධිකාරීවරයා එදා ආදනියෝජ්‍ය පොලිස්වතියෙක්, ඔහු පොලිස් මාධ්‍ය ප්‍රකාශකවරයා විදිහට මේ කරුණු හෙළිදරව් කරා ගරු සභාපති වුණේ. හැබැයි අවසනාවක මහිම මෙය සියල්ල සිදු වුණේ 2015 ප්‍රථම 2015 ප්‍රථම සිදුවෙච්ච මේ අපරාධ සම්බන්ධව විමර්ශනය වුණ නැහැ. මේ අපරාධ සියල්ලම යටපත් වුණා. කුරු ජාවාරමෙන් උපයාගත් මුදල් වලින් රූපවාහිනී නාලිකා පටන් ගත්තද, ගුවන් විදුලි නාලිකා පටන් ගත්තද, මොනවාද කරේ, මොනේ මේ ජාවාරමෙන් උපයාගත් මුදල් වලින් හරිහම්බ කරේ මොනවාද කියන එක පිළිබඳව අදටත් හෙළිදරව් වෙලා නැහැ. මම මේ පිළිබඳව පොලිස් ප්‍රතිවරයාගෙන් ඉල්ලීමක් කරා. මේ අපරාධ පිළිබඳව ගත ක්‍රියාමාර්ගය මොකද්ද, මෙපොණ කාලයක් මොනවාද කරේ 2008 2007 2015 දක්වා කාල පරිච්ඡේදය තුළ මේ කුඩු ජාවාරමෙන් උපයාගත් මුදල් වලට මොකද කරේ, කවුද මේකට සම්බන්ධ, කුමන අන්දමින්ද මේ සිද්ධ වුණේ, පකිස්තානයේ ඉඳලා වෙලේ සුදා ගන්නපු කුඩු වලට මේ පාර්ලිමේන්තු නියෝජනය කර මන්ත්‍රීවරු කොහොමද සම්බන්ධ වුණේ, මෙන්න මේ පිළිබඳ විමර්ශනය කරලා විමර්ශනයට මොකද්ද කරේ, මෙතනින් එහාට ඇයි විමර්ශනය නොයන්නේ, මේක සම්බන්ධව ගත ක්‍රියාමාර්ගය මොකද්ද කියන එක සම්බන්ධව පොලිස් ප්‍රතිවරයාගෙන් මම විමසීමක් කරලා තියෙනවා. තාම පොලිස් ප්‍රතිවරයා පිළිතුරක් දෙවල නැහැ. කෙසේ නමුත් මම මේ ඔබතුමා වෙතත් ගරු සභාපතිතුමනි ඉදිරිපත් කරනවා, මේක පාර්ලිමේන්තුවේ කතානායකතුමා හරහා පොලිස් ප්‍රතිවරයා වෙත යොමු කරන්න. මේ රටට මහා විනාශයක් කරන කුඩු ජාවාරම් වලට සම්බන්ධ වෙච්ච පුද්ගලයන් සම්බන්ධව මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරපු පුද්ගලයන් මේ කුඩු ජාවාරම් ඉදරන මේ අපිලිබන්දව ඍජුවම අපි විමර්ශනය කළ යුතුයි. මේක පාර්ලිමේන්තු කතානායකතුමා සියලු මන්ත්‍රීවරු මහජන නියෝජිතයෝ වෙනුවෙන් පෙනී සිටින මහජන නියෝජිතයෝ ආරක්ෂා කිරීම සඳහා පෙනී සිටින චරිතය තමයි ගරු කතානායක ධූරය, ගරු සභාපතිතුමනි. එහෙනම් ඒ මන්ත්‍රීවරු මහජන නියෝජිතයෝ සියලු දෙනා පෙනී සිටින්නේ කුඩුකරුවන් සඳහා නෙමෙයි, මහජනයා වෙනුවෙන්. එහෙමනම් ඒ මහජනයාගේ වෙච්ච හානිය පිළිබඳව විමර්ශන වලට කුමක්ද උනේ කියලා හොයලා බලන එක මේ පාර්ලිමේන්තුවේ වගකීම කියලා මම විශ්වාස කරනවා. අන්න ඒ නිසා තමයි අද ඔබතුමා වෙත මේ කරුණු ඉදිරිපත් කරන්නේ ගරු සභාපතිතුමනි. ඒ වගේම ගරු සභාපතිතුමනි, අතුරුගිරි හිටපු කුඩු ලාලිත, එහෙම නැත්නම් ලාලිත කෞසල්‍ය කියන තැනත්තා, ඔහු මේ වෙනකොට මිය ගිහිල්ලා, මේ තැනත්තාත් මේ අරුමාදුර රොමෙලෝ දුමින්ද සිල්වා කියන තැනත්තාට මේ කුඩු ජාවාරමේ උපයාගත් මුදල් ලබලා දීලා තියෙනවා කියන එක අජිත් රෝහණ නියෝජ්‍ය පොලිස් ප්‍රතිමා එදා පොලිස් මාධ්‍ය ප්‍රකාශකවරයා විදිහට ප්‍රකාශ කරා. එහෙනම් පොලිසිය බොරු ප්‍රකාශ කරන්නට අවශ්‍යතාවයක් නැහැ. පොලිසිය සත්‍ය වාර්තා කරලා ඇති අධිකරණයට. එහෙනම් මෙය සම්බන්ධ විමර්ශනය කළ යුතුයි. කවුද මේ රට විනාශ කරන්නේ? සියල්ලට කියලින් සියල්ල දැකමින් පැත්ත ගියත් ඇත්ත කියනවා කියන, හැබැයි තමන්ගේ පවුල වෙන දේවල් තමන්ගේ සහෝදරය කරන මිනිමැරුන් දකින්නේ නැහැ. තමන්ගේ සහෝදරය කරන කුඩු ජාවාරම දකින්නේ නැහැ. තමන්ගේ
විනාඩි එකක් තියෙනවා.
ඒ වගේම තමන්ගේ භාර්යාව කරන දේවල් දන්නේ නැහැ. මේ රටේ තුන් ඉරියව්වෙන් කැපී පෙනෙන ක්‍රිකට් ක්‍රීඩකෙක් තමන්ගේ භාර්යාව අරන් ගිහිල්ලා හැම ඉරියව්වකින්ම කැපී පෙනෙන අන්දමින් රති ක්‍රීඩාවේ යෙදෙනකොට මේ සියල්ලට ඉහළින් සියල්ල දකිමින් ඉන්න පැත්ත ගියත් ඇත්ත කියන කට්ටියට මේක පේන්නේ නැහැ ගරු සභාපතිනි. මේ සමාජයට විවේචනයක් කරපු උදවිය, මේ සමාජයේ විවේචනය කරන්නට, මේ සමාජයට පහර ගහන්නට වැඩ කටයුතු කරන කණ්ඩායමක් බාටපත්ලා දෙනවා. එහෙනම් මද්‍රව්‍ය වලින් මිනිස් ජීවාරම තුලින් උපයන මුදල් මේ රටේ නීතිය අනුව රාජ සන්තක කිරීමට නීතියේ බලයක් තියෙනවා ගරු සභාපතිවරනි. එහෙනම් මේ සඳහා මේ පාර්ලිමේන්තුව මැදිහත් වෙන්නට ඕන. මේ පාර්ලිමේන්තුව නිවැරදි කටයුතු කරන්නට ඕන. මම කතා කරන්න කැමති ගරු සභාපතිතුමනි ඉතුරු විනාඩියේදී බුදුසබාල සේනාවේ අපේ ගෞරවනීය නායක හාමුදුරන් වහන්සේ ගලබඩ අත්තේ ඥානසාර හාමුදුරන් වහන්සේ උන්වහන්සේ මේ අධිකරණ ක්‍රියාවලියට ගිය කාන්තාවකට සම්බන්ධව යමක් කතා කරා කියන කාරණය මත අධිකරණයේ නියෝගයක් දුන්නා අධිකරණයට අපහාස කිරීම පිළිබඳව මම මේ නියෝගය පිළිබඳව කතා කරන්නේ නැහැ අධිකරණයට අපහාස කිරීම කියන එක පිළිබඳව නීති ආර්ථකථනය කරලා නැහැ කෙසේ නමුත් අධිකරණ ක්‍රියාවලියට කුමන අන්දමකින් හෝ බලපෑමක් වෙනවා නම් ඒ විචේචනය කරනවා නම් ඒක අධිකරණ ක්‍රියාවලියට කරන බාධාවක් හානියක් විදිහට අපි දකින්නේ මම මට විනාඩි දෙන්න කරු සභාවතුමනි මම අවසන් කරන්න ඔබතුමාගේ යාන්ත්‍රණය ගැන කතා කරන්න තියෙනවා කරු සභාවතුමනි එහෙම මේ 2008 ජූනි මාසේ 18 වෙනිදා අනර්කරී ආකර්ෂා කියන මේ රටේ හිටපු අනගිභාවනීය නිලියක් මේ නිලියට එන්න කිව්වා වැල්ලවත්තේ ස්ථානයකට ගිවිසුම් අත්සන් කරන්න චිත්‍රපටය සඳහා මේ නිලිය නිලියගේ මවත් එක්ක ගියා එතන වැල්ලවත්තේදී මේ රොමේලු අරුමාදුර දුමින්ද සිල්ලා කියන තැනත්තා 25ක පිරුණ නඩයක් එක්කලා අවියාවුද සහිතව එතෙන්න ගියා මේ මවට දුවට ඇදෙන්නටම තර්ජනය කරා ගිනියාවි කටර දැම්මා මේ දෙපළම පැහැරගෙන ගියා නුගේගොඩට ගිහිල්ලා ඉවරලා නුගේගොඩ ගෙදරදී මේ දුමින්ද සිල්ලා කියන තැනත්තාත් ඒ වගේම ඔහුගේ වැඩිමාල් සහෝදරයා රේනෝ සිල්ලා කියන තැනත්තාත් මීට පෙර දවසේ අධිකරණයෙන් දුන්න නියෝගය වෙනස් කරවීමට කටයුතු කරන්න කියලා දැඩි ලෙස බලපෑම් කරා. එහෙනම් මේ අධිකරණයට කරන ලද බලපෑමක්. එක පැත්තෙන් පැහැරගෙන යාම තියෙනවා. එක පැත්තෙන් අධිකරණයට අපහාස කිරීම තියෙනවා. එක පැත්තකින් අයිති සිර කර ගැනීම තියෙනවා. එහෙනම් මෙතන බරපතල අපරාධ රාශියක් තියෙනවා. මේ 2008 මේ සම්බන්ධව කොල්ලුපිටිය පොලිසියේ සුළු පැමිණිලි සටහන් පොතේ පිටු අංක 137 ඡේදාංක 20 වශයෙන් රාත්‍රී 10:20 පැමිණිලි කරලා තියෙනවා. එහෙනම් මේ අධිකරණයට අපහාස කිරීම බරපතල කාරණයක් අර සභාපතිතුමනි. අර ගෞරවනීය සංඝරත්නයට එරෙහිව අධිකරණයේ කටයුතු කරා වගේම පොලිසිය නියත වශයෙන්ම මේ සම්බන්ධව කටයුතු කරන්න ඕන. මේ පිළිබඳවත් මම පොලිස් ප්‍රතිවරයාගේ විමසලා යවලා තියෙනවා. ගරු සභාපතිතුමනි මේ පත්‍රිකා දෙකම මම සභාගත කරනවා පාර්ලිමේන්තුව හරහා පොලිස් ප්‍රතිවරයාට මේ යොමු කරලා මේ සම්බන්ධව නීතිය ක්‍රියාත්මක කිරීම සඳහා යොමු කරන ලෙස මම ගෞරවයෙන් ඉල්ලනවා. බොහොම ස්තුතියි.
ගෞරව ඩග්ලස් සවානන්ද.
நன்றி சபைகளுக்கு தலைமதாங்குகின்ற கௌரவ குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே இன்றைய ரெண்டு விதமான விவாதங்கள் ஒன்று இந்த மது வரி கட்டளை சட்டத்தின் கீழான அறிவித்தல் தொடர்பானதும் மற்றது நோயாளர் வண்டி சேவை அல்லது சுகபயணம் தொடர்பான விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் பதிவு செய்ய விரும்புகின்றேன் இலங்கை மக்களின் வாழ்க்கை தரத்தை மேம்படுத்துவதில் சுகாதார வைத்திய சேவைகள் அத்தியாவசியமானதாகியுள்ளது 22 மில்லியன் மக்களை கொண்ட நமது நாட்டில் 70% மக்கள் கிராமப்புறத்திலேயே வாழுகின்றார்கள் அவர்களுடைய சுகாதார தேவைகள் உரிய
காலத்தில் கேசா விதானகி டு தி சேர்
மந்துவா கதா
நன்றி சுகாதார சேவைகள் உரிய காலத்திலும் உயரிய தரத்திலும் வழங்குவதற்கு தேவையான நடவடிக்கைகளை முன்னெடுப்பது அரசாங்கத்தின் கடமையாகும் இலங்கை மக்கள் அவர்களுடைய நாளாந்த வாழ்க்கையில் எதிர்பாராத விதமாக நோய்வாய்ப்படும் போதும் ஆபத்துக்களின் போதும் விபத்துக்களின் போதும் அவர்களுக்கு உடனடியாக முதலுதவி சேவையும் வைத்திய வசதியும் அவசர தேவையாக இருக்கின்றது நோயாளர்களுக்கு உடனடி முதலுதவிகளை செய்வதற்கும் பாதிக்கப்பட்ட இடத்திலிருந்து மிக துரிதமாக அண்மையில் உள்ள வைத்தியசாலைக்கு கொண்டு செல்லவும் போதுமான வசதிகளை ஏற்படுத்துவது எமது கடமையாகும் அனர்த்தங்கள் அல்லது விபத்துக்கள் நடைபெற்ற இடத்திலிருந்து நோயாளியை வைத்தியசாலைக்கு எடுத்துச் செல்வதில் சாதாரண போக்குவரத்து ஏற்பாடுகள் காலதாமதமாக அமைவதுடன் பல சிரமங்களையும் எதிர்கொள்ள வேண்டியுள்ளது. அந்த குறைபாட்டை நிவர்த்திக்கும் பொருட்டு பாதிக்கப்பட்ட நோயாளியை உடனடியாக எடுத்துச் செல்வதற்கு துரிதமான போக்குவரத்து ஏற்பாடு ஏற்படுத்துவது அவசியமாகும். எனவே அவசர மருத்துவ உதவி தேவையாக இருப்பவர்களையும் எதிர்பாராத அனர்த்தம் அல்லது விபத்தில் காயப்பட்டவர்களையும் துரிதகதியில் வைத்தியசாலைக்கு கொண்டு செல்வதற்கு தகுந்த நோயாளர் பயண வண்டி சேவை ஒன்று அவசியமாகும். நமது நாட்டில் ஏறத்தாழ 15,000 கிராமங்கள் உள்ளன. அப்பிரதேசங்களிலிருந்து நோயாளிகளை சிகிச்சைக்காக அல்லது மேலதிக சிகிச்சைக்காக ஆதார வைத்தியசாலைக்கோ அல்லது மேலதிக சிகிச்சைக்காக ஆதார வைத்தியசாலைக்கோ அல்லது மாவட்ட வைத்தியசாலைக்கோ அல்லது போதனா வைத்தியசாலைக்கு கொண்டு செல்வதற்கு போதுமான அளவு நோயாளர் பயண வண்டிகள் நமது நாட்டில் இல்லை என்பதை நாம் அனைவரும் அறிவோம். இக்குறைபாட்டை நிவர்த்தி செய்வதற்கு அரசாங்கம் முன்னுரிமை அளித்து நடவடிக்கை எடுத்திருப்பது காலத்தின் கட்டாய தேவையாகும். இந்த முயற்சியை நாம் வரவேற்கின்றோம். இந்தியாவில் குறிப்பாக சென்னை மாநகரத்தின் முக்கிய வீதி சந்திகளில் ஆம்புலன்ஸ் வண்டிகள், வைத்தியர், சாதி சேவையினர், முதலுதவியாளர்களுடன் நிறுத்தி வைக்கப்பட்டிருக்கும். ஒரு விபத்து ஆபத்து நடந்தவுடன் அதனால் பாதிக்கப்பட்டவர்களை உடனடியாக இந்த ஆம்புலன்ஸ் வண்டிகள் வைத்தியசாலைக்கு எடுத்துச் செல்கின்றன. இதனால் விபத்தில் காயமடைந்தவர் அல்லது தனது உயிருக்காக போராடி கொண்டிருப்பவர் உடனடியாக வைத்திய சேவைகளை பெற்று காப்பாற்றப்படுகின்றார். இதனை முன்மாதிரியாக கொண்டு கௌரவ பிரதம மந்திரி ரணில் விக்ரமசிங்கே அவர்கள் இந்திய அரசாங்கத்துடன் பேச்சுவார்த்தைகளை நடத்தி இத்திட்டத்தை நமது நாட்டில் நடைமுறைப்படுத்த எடுத்துள்ள நடவடிக்கை வரவேற்கத்தக்கதாகும். இதுபோன்று கிராமப்புறங்களில் மகப்பேற்றை எதிர்பார்த்திருக்கும் தாய்மார்கள், தொற்று நோயாளர்கள், பாதிக்கப்பட்டிருப்பவர்களுக்கு உரிய நேரத்தில் சிகிச்சை அளிக்கப்படுவதற்கு இந்த துரித நோயாளர் வண்டி சேவை உதவும் வகையில் ஏற்பாடு செய்யப்பட வேண்டும். அண்மையில் தாமரை கோபுரத்தில் மின்னூர்தியில் பொருத்தும் வேலைகளை செய்து கொண்டிருந்த கிளிநொச்சியைச் சேர்ந்த 19 வயது கட்டிட தொழிலாளி தவறி விழுந்து அகலா மரணமடைந்தார். இவரின் சடலத்தை கிளிநொச்சியில் உள்ள அவரது வீட்டில் உள்ள பெற்றோருடன் கையளிப்பதற்கு அரச சார்பற்ற நிறுவனத்திடம் இருந்து பெறப்பெற்ற பிரேத காவு வண்டி ஒன்று ஏற்பாடு செய்யப்பட்டதாக அந்த குடும்பத்திற்கு கூறப்பட்ட போதும், பின்னர் கொழும்பிலிருந்து கிளிநொச்சிக்கு மரணித்தவரின் சடலத்தை கொண்டு செல்வதற்கு ₹30,000 வாகன செலவாக கோரப்பட்டதாக இறந்தவரின் குடும்பத்தினர் தெரிவித்திருந்தனர். வறுமையில் வாழும் அந்த குடும்பத்தினரை அவ்வாறு ஏமாற்றியது வடக்கு மாகாண சபை உறுப்பினர் ஒருவர் என பாதிக்கப்பட்டவர்கள் குற்றம் சாட்டியுள்ளனர். கௌரவ பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்களால் பரிந்துரைக்கப்பட்டிருக்கும் இந்த துரித நோயாளர் பயண சேவையானது நகர்ப்புறங்களில் முடக்கிவிடாமல் கிராமப்புறங்களில் வாழும் மக்களுக்கு உதவக்கூடியவாறு செயல்படுத்தப்பட வேண்டும். நகரப்புறத்தில் வாழும் தமிழ் மக்கள் கணிசமானவர்கள். வாகன வசதிகளோடு வாழ்வதால் அவர்கள் ஏதாவது ஒரு வாகன ஏற்பாட்டுடன் வைத்தியசாலைக்கு வந்து சேர்ந்துவிடக்கூடும். ஆனால் கிராமங்களில் வாழும் மக்கள் இவ்வாறான சேவைகளை எவ்வாறு பெற்றுக்கொள்வது என்பது தெரியாமலும் இவ்விதமான சேவைகள் எவ்வாறு ஒழுங்குபடுத்தப்படுகின்றது என்பது புரியாமலும் பெரும் சிரமங்களுக்கு முகங்கொடுத்து வாழ்கின்றனர். எனவே எமது நாட்டு மக்களுக்கு நல்ல திட்டங்களை அரசாங்கம் நடைமுறைப்படுத்த முயற்சிக்கின்ற பொழுதும் இந்த திட்டங்களுக்கு அரசாங்கம் சூட்டும் திட்டப்பெயர்களும் அந்த திட்டங்களின் அறிவுறுத்தல் மற்றும் வழிகாட்டல்கள் மற்றும் வசதிகள் என்பன நாட்டில் உள்ள அனைத்து மக்களும் புரிந்து கொள்ளும்படியாக இருப்பதில்லை என்பதை நான் இந்த உயரிய சபையில் பல தடவைகள் சுட்டிக்காட்டியுள்ளேன். நான் சுட்டிக்காட்டிய பல புரியாத திட்டப்பெயர்கள் பின்னர் புரியும்படியாக தமிழில் திருத்தப்பட்டுள்ளது. அதற்காக ஜனாதிபதி மைத்ரிபால சிறிசேன அவர்களுக்கும் பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்களுக்கும் எனது நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன். அதுபோல இன்று நாம் விவாதம் நடத்தி கொண்டிருக்கும் சுவசரிய என்ற திட்டமும் சாதாரண மக்களுக்கு, குறிப்பாக தமிழ் மொழி பேசும் மக்களுக்கு புரியும்படியாக இல்லை. இந்த திட்டம் என்ன என்பதையோ, இந்த சொல் என்ன அர்த்தத்தை குறிக்கின்றது என்பதையோ இலகுவாக புரிந்து கொள்ள முடியவில்லை. எனவே சுவசரிய என்னும் சொல்லின் அர்த்தத்தை தமிழ் பேசும் மக்களுக்கு இலகுவாக புரிந்து கொள்ளும் வகையில் குறிப்பிடுமாறு கேட்டுக்கொள்கின்றேன். அதாவது, ஒன்று நோயாளர் வண்டி சேவை அல்லது சுக பயணம் சேவை என்பதை கௌரவ அமைச்சர் அவர்கள் உரிய தரப்பினருடன் கதைத்து அதை கவனத்தில் எடுக்குமாறு கேட்டுக்கொள்கின்றேன். அதுபோல இந்த துரித நோயாளர் பயண சேவையை மலையகம் வடக்கு கிழக்கில் செயல்படுத்தும் பொழுது சாரதிகளாகவும் நோயாளர்கள் உதவியாளர்களாகவும் கடமையாற்றுவோர் அந்தந்த மாவட்டங்களை பிரதிநிதித்துவப்படுத்தும் வகையில் பணியில் அமர்த்தப்பட வேண்டும். ஏனென்றால் அந்த மக்கள் இலகுவாக தொடர்பு கொள்ளக்கூடிய வகையிலும், அந்த மக்களின் பிரச்சனைகள் தேவைகளை புரிந்து கொள்ளக்கூடிய வகையிலும் இந்த சேவையில் ஈடுபடுவோர் இருக்க வேண்டும். அப்போதுதான் இந்த துரித சேவை ஊடாக இந்த நாட்டு மக்கள் பயன்பெறுவார்கள் என்று கருதும் பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்களின் எண்ணம் நிறைவேறும். ஏன் இவ்விடயத்தை குறிப்பிடுகின்றேன் என்றால், குறிப்பாக வடக்கு மாகாணத்தில் நோயாளர் பயண வண்டி சேவை சாரதி அனுமதி பத்திரம் பெற்றவர்களும் முதலுதவி சிகிச்சை அளிப்பதற்கான சான்றிதழ் தகமை பெற்ற தாதியர்களும் ஏராளமான தொகையினர் வடமாகாணத்தில் இருக்கின்ற பொழுது அல்லது அந்தந்த மாகாணங்களில் இருக்கின்ற பொழுது அங்கே வெளி மாவட்டங்களைச் சேர்ந்தவர்கள், வெளி மாகாணங்களைச் சேர்ந்தவர்கள் சாரதிகளாகவும் சௌக்கிய ஊழியர்களாகவும் நியமிக்கப்படுவதால் அங்குள்ள தகுதியானவர்கள் பாதிக்கப்படுவதாக முறையிடப்படுகின்றனர். ஊழியர் நியமனங்களில் இவ்வாறு நடைபெறும் குறைபாடுகளும்
The time is over.
MP, the first one is that we are not hiring from various other places and bringing them to the northern province. We are hiring from the northern province. The northern province, Jaffna, Kirinochi, Mana, Mulutivu, and Vavuniya will start the service before the end of next month.
Okay, thank you.
And we have hired 60 emergency medical technicians and 60 pilots. We have hired...
Or from that area, no?
Or from that area.
Thank you.
We have hired 120 people from that area.
Thank you.
And if I am correct, they have already been trained. All the EMTs are trained in Hyderabad for an extended number of weeks.
Okay, thank you.
And then they come back. And we are going to be serving, like I was telling earlier, over a million people in the northern province starting before the end of next month.
So, what about the eastern province?
Yes, eastern province, we haven't still gone to the eastern province. We haven't still hired in the eastern province. But let me assure you, eastern province will also be completed before the end of this year.
Okay, thank you. ஊழியர்களின் நியமனங்களில் இவ்வாறு நடைபெறும் குறைபாடுகளும் சேவைகளை மக்கள் பெற்றுக்கொள்வதில் ஏற்படும் கவலை இனங்களும் அதிகார துர்ப்பயோகங்களுக்கும் வடக்கு மாகாணத்தில் நேர்த்தியான அரசியல் வழிகாட்டல் இன்மையாலும் வடக்கு மாகாண சபையின் செயற்திறனின்மையும் பிரதான காரணமாக இருப்பதை மறுப்பதற்கில்லை. வடக்கு மாகாண சபையை பொறுப்பேற்று நிர்வகிப்போர் அந்த மாகாணத்தின் கல்வி வீழ்ச்சிக்கும் சட்டம் ஒழுங்கு சீர்கட்டு போவதற்கும் காரணமாக இருப்பதை போன்று சுகாதார வசதிகள் உரியவாறு மக்களுக்கு கிடைக்காமல் அந்த மக்கள் தொடர்ந்தும் துயரங்களை அனுபவிப்பதற்கும் காரணமாக இருக்கின்றார்கள். 30 வருடத்திற்கு மேலான யுத்தத்தில் முகம் கொடுத்த மக்கள் வடமாகாணத்தில் விசேடமாக மருத்துவ உதவிகளை நாடி நிற்பவர்களாக வாழ்ந்து வருகின்றார்கள். அவர்களுக்கு தேவையான மருத்துவ உதவிகளை பெற்றுக் கொடுக்கவோ அவர்களுக்கு இவ்வாறான துரித நோயாளர் வண்டி சேவைகளை ஏற்படுத்தி கொடுக்கவோ மாகாண சபை பொறுப்பேற்றவர்கள் இதுவரை எதனையும் செய்யவில்லை. முதலமைச்சர் விக்னேஸ்வரன் தானே சுகாதார அமைச்சராக நியமித்தவர், அதிகார துப்பியோகத்தை செய்திருப்பதாகவும் சுகாதார அமைச்சு சேர்த்திறனோடு செயலாற்றவில்லை என்றும் வைத்திய உபகரணங்கள் கொள்வனவு மற்றும் மாலனி உள்வாங்கல் நடைமுறையிலும் மோசடிகள் இடம்பெற்று வருவதான
Thank you. Yes. Yeah, that I understand. Yes. I appreciate that. But the main thing is 1990. I appreciate your this thing. Can I get?
Yeah, give me 1 minute with
you. முன்வைத்துள்ளார்கள். அக்குற்றச்சாட்டுகள் மீதான விசாரணைகளை நடத்துவதும் கூறியிருந்த அக்குற்றச்சாட்டுகளுக்கான மீதான விசாரணை நடத்துவதாகவும் கூறியிருந்தார். அந்த விசாரணைகளின் முடிவாக சுகாதார அமைச்சரை பதவி நீக்கம் செய்வதாகவும் கூறியிருந்தார். ஆனால் நடைபெற்றதாக கூறப்பட்ட அதிகார துப்பியோகங்களுக்கும் மோசடிகளுக்கும் முதலமைச்சர் விக்னேஸ்வரனால் பரிகாரம் காணப்பட்டதாகவோ தவறு உரியவாறான சட்ட நடவடிக்கை எடுக்கப்பட்டதாகவோ இதுவரை வடக்கு மக்கள் எதையும் அறியவில்லை. இவ்வாறு முதலமைச்சரும் மாகாண அமைச்சர்களும் பொறுப்பற்று செயல்படுவதால் அதை ஒரு வாய்ப்பாக எடுத்துக்கொண்டு சில சுகாதாரத்துறைசார் அதிகாரிகள் மக்களுக்கு சுகாதார வசதிகளை வழங்குவதில் அசம்பந்தமாக செயல்படுவதால் பலர் பாதிக்கப்படுவதாகவும் கூறுகின்றனர். கடந்த 5 வருட காலமாக வடக்கு மாகாண சபையை பொறுப்பேற்று மக்கள் நலன் சார்ந்து ஆக்கப்பூர்வமாக செயல்படாத முதலமைச்சர் விக்னேஸ்வரன் எதிர்வரும் அக்டோபர் மாதத்துடன் நிறைவடையும் வடக்கு மாகாண சபையின் பதவிக்காலத்தை மேலும் நீடித்து தமது ஆளுமைக்கு கீழ் தர வேண்டும் என்ற கோரிக்கையை விடுத்திருப்பது வேடிக்கையானது. அவர் ஒரு முன்னாள் நீதியரசர் என்றபோதும் பயன்மூன்றாவது திருத்தச் சட்ட வரவை முழுமையாக அறிந்து கொள்ளாமல் பதவிக்காலம் முடிந்த பின்னரும் கால நீடிப்பு செய்து தமக்கு முதலமைச்சராக பதவி நீடிப்பு செய்யுமாறு கோரிக்கை விடுத்திருப்பது வடக்கு மக்களிடையே எரிச்சலை ஏற்படுத்தியுள்ளது. மாகாண சபைகளில் மக்களால் தெரிவு செய்யப்படும் உறுப்பினர்களின் பதவிக்காலம் நிறைவடைந்ததும் அடுத்த தேர்தல் நடத்தப்பட்டு மக்கள் பிரதிநிதிகள் பொறுப்பேற்கும் வரை அது மாகாணத்தின் ஆளுநரின் கட்டுப்பாட்டிற்குள் கீழ் நிர்வகிக்கப்படும் என்பது நியதியாகும். இந்நியதியில் பதவி ஆசையும் அந்த பதவியின் சுகபோகங்களுக்குள் இருந்து கொண்டு சுயநல அரசியல் ஈடுபடுவதற்கு வசதியாகவே பதவிக்காலம் நிறைவுக்கு பிறகு தனக்கு பதவி நீடிப்பு தேவை என்று கேட்கின்றாரே தவிர யுத்த வடுக்களோடும் பொருளாதார வறுமையோடும் வடமாக வாழ்ந்து கொண்டிருக்கும் நமது மக்களுக்கு கடந்த 5 வருடங்களில் அர்த்தபூர்வமாக எதையும் செய்யாத முதலமைச்சரும் அவரது சகாக்களும் எதிர்காலத்தில் எதையும் செய்வார்கள் என்று வடமாகாண மக்கள் நம்பவில்லை. எனவே இந்த சந்தர்ப்பத்தில் ஜனாதிபதி மைத்ரிபால சிறிசேனா அவர்களும் பிரதமர் ரணில் விக்ரமசிங்க அவர்களுக்கும் வடக்கு மாகாண மக்கள் சார்பாக நான் விடுக்கும் வேண்டுகோளானது, வடக்கு மாகாண சபையானது பதவிக்காலம் நிறைவடைந்ததும் காலதாமதமின்றி உடனடியாக வடக்கு மாகாண சபைக்கு தேர்தல் நடத்தப்பட வேண்டும் என்பதாகும். புதிய தேர்தல் முறையில் மாகாண சபை தேர்தலை நடத்துவதற்கு காலதாமதம் எடுக்குமாக இருந்தால் பழைய தேர்தல் முறையில் தேவையான சிறு திருத்தங்களை செய்து கொண்டு உரிய காலத்தில் தேர்தலை நடத்த வேண்டும். கடந்த 5 வருடங்களாக வடக்கு மாகாண சபையில் பெற்றுக்கொள்ள வேண்டிய பலாபலன்களை வடக்கு மக்கள் பெற்றுக்கொள்ளவில்லை. அந்த குறைபாட்டை நிவர்த்தி செய்யும் மக்களுக்கு சேவை செய்யக்கூடியவர்களை தெரிவு செய்வதற்கும் மக்களுக்கு இருக்கும் ஜனநாயக விருப்பத்தை நிறைவேற்ற உதவி செய்ய வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். நன்றி, வணக்கம். ஹானரபிள் மினிஸ்டர், ப்ளீஸ் லுக் இன் டு தட்.
தேங்க்யூ.
லாங்குவேஜ்
மீலங்கட்ட இசி டு பத்மே உத்தேசாந்த மந்திரித்துமா வினாடி 15. ஈட்ட பெற ஷேஹான் சேம்சிங் மந்திரிமா.
Katakanwanto.
Karu mulasanaruda mantrithumani adadawase me anumatha kirimata niyamithawa thibena 1990 suwasariya padanama sandaha wana me panath ketumpata pilibandawa me kathabaha karana me vivadeedi garu mulasanaruda mantrithumani මෙතන කතාබහ වුණු ආණ්ඩුපක්ෂයේ මන්ත්‍රීවරුන්ගේ කතාබහ ඇහුවට පස්සේ මට හිතෙන දේ දැනෙන දේ මෙතන කියන්න අවසර කරු මුලාසනාරුඩ මන්ත්‍රීතුමනි. එතුමාලා කියන විදිහට ලංකාවේ මෙතුමාලා මවන ආකාරයට මේ ඇම්බියුලන්ස් සර්විස් එක ඉන්දියානු ඇම්බියුලන්ස් සේවාව බස්නාහිර පළාතට පමණක් තිබෙන ඒ විතරක් නෙවෙයි මේ බස්නාහිර ඇතුළු මේ දිව රටේ තදාසන්න ප්‍රදේශයක සේවාවක් හැටියට පවතින මේ ඇම්බියුලන්ස් සේවාව ලංකාවේ සතර වටේ ඇතිකරන්න යනවා කියන බලාපොරොත්තුව තමයි තමුන්නාසලා මේ පදනම හරහා බලාපොරොත්තු වෙලා තිබෙන්නේ අපිට මේ කාරණාව පැහැදිලි කරද්දී ඔබතුමාලා පෙන්නනවා මේ හරහා මේ රට පුරාම මේ ව්‍යාපෘතිය රැගෙන යාම සඳහා මේ රටේ මේ සුවසැරිය පදනම යටතේ අපේ රටේ රෝගීන් රෝහල වෙත කරා රෝහල කරා රැගෙන යාම සඳහා පහසුකමක් හැටියට මේ දෙවෙනි අදේරේ මේ දිවයින ආවරණය කරන පරිදි මේ සේවාව පුල් කිරීම සඳහා ඇමරිකානු ඩොලර් මිලියන 15.2ක ඉන්දියානු ආධාර යටතේ මේ වැඩසටහන ක්‍රියාත්මක වෙනවායි කියලා. එතකොට ගිලන්රතු සංඛ්‍යාව 209ක් දක්වා තමුන්නාසල වැඩි කරන බවත් සේවකයන් 1782ක් යෙදවීමටත් අපේක්ෂා කරන බවත් මේ ස්වාධීන ආයතනයක් බවත් 1990 සුවසැරිය පදනම ඉදිරිපත් කරන මේ මොහොතේ තමුන්නාසල අපිට පාර්ලිමේන්තුවට කරුණු දක්වලා තිබෙනවා. සාමාන්‍යයෙන් අර මූලාසනාරුඩ මන්ත්‍රීතුමනි ශ්‍රී ලංකාවේ සෞඛ්‍ය සේවාව ගැන සම්බන්ධව අපි හොයලා බැලුවම එක් කාරණාවක් හරි වැදගත් වෙනවා අපේ රටේ වර්ග කිලෝමීටර් 65,110ක මේ වර්ග කිලෝමීටර් ගානක දුරේ අපේ රටේ සෞඛ්‍ය සේවාව පිළිබඳව අපිට යම් බැනීමක් තිබෙනවද කියන එක හොයලා බලන්න ඕන. කරු මූලාසනාරුඩ මන්ත්‍රීතුමනි සාමාන්‍යයෙන් රට හරියටම බැලුවොත් විස්කම්බය හැටියට විස්කම්පය හැටියට කිලෝමීටර් 5ක විස්කම්බයක් ඇතුළත ලංකාවේ සෞඛ්‍ය අංශයේ සේවාව සපේන අනිවාර්ය ආයතනයක් අපේ රටේ දැනට තිබෙනවා. මේක ලෝකේ වෙනත් රටක දකින්න පුළුවන් කමක් නැහැ. සාමාන්‍යයෙන් ඉන්දියාවේ අපි ගත්තොත් එහෙම සැතපුම් 200ක්වත් යන්න ඕනි මිනිහෙක්ට අසනීපයක් වුණොත් රෝගාතුර වුණොත් ළඟම තියෙන රජයේ තියෙන වෛද්‍ය මධ්‍යස්ථානය රජයේ තියෙන මධ්‍යම රෝහල එක්ක ප්‍රධාන රෝහල ජනරල් හොස්පිටල් එකට යන්න සැතපුම් 200ක්වත් ඌ ගෙවා දුර ගෙවාගෙන යන්න ඕනකම තියෙනවා. ලෝක සෞඛ්‍ය සේවාව හැටියට ගත්තම මේ කිලෝමීටර් 5ක දුරකින් වෛද්‍ය මධ්‍යස්ථානයක් තිබෙන ලෝකේ තිබෙන රටවල් අතරේ ප්‍රධාන රටක් බවට අපේ රටපත් වෙනවා. ඒ තරමට යම්කිසි ආකාරයක අපේ රටේ රෝහලත් එක්ක සම්බන්ධයක් රෝගියෙක්ට වෛද්‍ය මධ්‍යස්ථානයට සම්බන්ධයක් ඇති කරගත හැකි විස්කම්බේ කිලෝමීටර් 5ක් වැනි දුරක අනිවාර්යෙන් සෞඛ්‍ය මධ්‍යස්ථානයේ තියෙන ඒවා පහසුකම් නැද්ද? ඒවා ගැටලු තියෙනවද? ගියාට පස්සේ ඇස්පිරින් පෙත්තවත් නැද්ද? ගියාට පස්සේ ඒ එතන කාර්ය මණ්ඩලයක් නැද්ද? පහසුකම් නැද්ද? ඒ කාරණා මොනවා වුණත් අනිවාර්යෙන් මේකක් වෙනවා. කරු මූලාසනාරු මන්ත්‍රීතුමනි තමුනාසල සෞඛ්‍ය සේවාව දියුණු කරනවා නම් කල යුතු තිබුණු කරුණු මොනවද? කල්පනා කරන්න බලන්නකෝ හත් දෙයියනේ දැන් මේ රටේ සෞඛ්‍ය සේවාව නිකන් ගත්තොත් 1950 තිබුණේ අපේ රටේ රෝහල් 263යි 2017 වෙනකොටත් අපේ රටේ මේ වාර්තා මහ බැංකු වාර්ෂික වාර්තාවේ තියෙන්නේ රෝහල් 612යි අපිට 1950 තිබුණා ඇඳන් සංඛ්‍යාව වාර්තා වෙනවා 263ක් තියෙන රෝහල් සංඛ්‍යාවේ 19959යි අපිට වැඩි වෙලා තියෙන මුලාසනාරුඩු මන්ත්‍රීතුමනි 21 වෙනි සියවසේ එලිපත්තක ඉන්න රටක වර්ග කිලෝමීටර් 5ක දුරක සෞඛ්‍ය මධ්‍යස්ථානයක් තිබෙන එවැනි සම්පතක් තිබෙන රටක පවා එවැනි සෞඛ්‍ය මධ්‍යස්ථානයක් රෝගියෙක්ට සේවාව සපයා ගන්න පුළුවන් රජය වෛද්‍ය මධ්‍යස්ථානයක් තියෙන රටක පවා අපිට තිබෙන්නේ වැඩි වෙලා තියෙන්නේ 19959 ඉඳන් 76774යි. තමුනාසලක් කළ යුතු තිබුණේ, රටේ පාලකයෝ කළ යුතු තිබුණේ, මේ අභ්‍යන්තර අපේ නගර මධ්‍යම නගරයේ සිට ඈත ගවුන්දරව් කරා අපේ මොනරාගල වෙන්න පුළුවන්, ඈත කිලිනොච්චි යාපනය වෙන්න පුළුවන්, ඈත ත්‍රිකුණාමලය වෙන්න පුළුවන්, ඈත මඩකලපු වෙන්න පුළුවන්, හම්බන්තොට වෙන්න පුළුවන්, ඈතට ගිරුවාපත්තුවේ වෙන්න පුළුවන්. ඒ දුක් විඳින මිනිහගේ, ඒ මිනිසුන්ගේ සෞඛ්‍ය සේවාවේ තියෙන අනේක විධ ගැටලු, දහස් ගණන් ගැටලු, කෝටි ප්‍රකෝටි ගණන් ගැටලු වල තියෙන ප්‍රශ්න වෙනුවට තමුනාසල හොයලා තියෙන්නේ මෙන්න මේ මෙවැනි සර්විස් එකක් රෝගියෙක්ට දෙන ක්‍රමයක් විතරයි තමුනාසල බලලා තියෙන්නේ. මට වෙලාව දෙන්න මන්ත්‍රීතුමා, මට ඔබතුමාගේ මගේ වෙලාවෙන් ඔබතුමාට දෙන්න පුළුවන් කමක් නැහැ. මට විනාඩි 15ක කාලයක් තියෙන්නේ, ඔබතුමාගේ වෙලාවෙදී කතා කරන්න පුළුවන් නම් හරි. මේ උලාසනාරු මන්ත්‍රීතුමාගේ අවසරයක් මත දෙනවා නම් මගේ වෙලාවේ නැතුව එතුමාට අවසර දෙන්න.
ආයු
එකෙන් මගේ වෙලාවෙන් බෑ මන්ත්‍රීතුමා. ඔබතුමා කතා කරන්න මගේ වෙලාව මට දෙන්න.
Are you trying to make a clarification on it and how long do you want?
No, no, just one minute. Let me make the clarification. ගරු උදේශාන්ත මන්ත්‍රීතුමා, ඔබතුමාගේ මේ තර්කයේ ගැටලුවක් තියෙනවා. ඒක තමයි ගිරුවාපත්තුවෙන් තමයි අපි මේක පටන් ගත්තේ. ඔබතුමා කිව්වා මේක බස්නාහිර පළාතේ නගරපදයක් කියලා. එහෙම නෙවෙයි.
නෑ නෑ නෑ. මම කියන්නේ මගේ තර්කය.
නෑ ඔබතුමා කිව්වා පොඩක් මං කියන දේ අහන්නකෝ. මේක ගිරුවාපත්තුවෙන් පටන් ගත්තේ. හම්බන්තොට මාතර ගාල්ල ඊට පස්සේ තමයි කළුතර ගම්පහ කොළඹ. අද වෙනකොට අපි 79,944 දෙනෙක් මේ මිලියන් 5ක ජනතාව අවශ්‍යතාවයන් මේ ඈත පිටිසර ගම්වල ඉඳලා ගෙනහිල්ලා තියෙනවා. ඒක එක. අනිත් එක ඔබතුමාගේ පොඩි මේ ලොජික් එකේ එකක් ප්‍රශ්නයක් තියෙනවා. මේක රෝහල් සම්බන්ධ නැහැ. මේක පූර්ව රෝහල් ගරු මන්ත්‍රීතුමා. පූර්ව රෝහල් ගිලන්රත සේවය. එතකොට මේක රෝහලත් එක්ක සම්බන්ධ වෙච්ච සේවාවක් නෙමෙයි. ත්‍රිවිල් එකේ යනවා වෙනුවට, කාගේ හරි වාහනයක් හොයනවා වෙනුවට අපිට පුළුවන් වෙලා තියෙනවා මේ 79,944 දෙනා විනාඩි 12කුත් තප්පර 58ක් ඇතුලේ ඒ සේවාව ලබා දෙන්න. ඒක අපි කරන්න
හදයි. ඔබතුමා නගපු කාරණාවෙන්ම මම දැන් මගේ තර්ක ටික අරගෙන දෙන්න මම ඔබතුමාට පාසු කරලා දීලා තියෙන්නේ. දැන් ඔබතුමා ඉදිරිපත් කරපු පැහැදිලි කිරීමෙන්ම මම දැන් අනාගතයේ නගද ප්‍රශ්න හා ඔබතුමා විසින් මේ පාර්ලිමේන්තු වගකීමෙන් දෙන උත්තර මත, රා මේ රටේ සෞඛ්‍ය බලධාරීන් දෙන උත්තර මත දැන් තමුනාසමට බොහොම අවස්ථාවක් දුන්නා. ඒ කියන්නේ මම ඇත්තටම බැටින් කරේ තමුනාස දැන් බෝලේ දාලා තින්න මට. මම ඒ නිසා මම ප්‍රශ්න ටික අහන ඔබතුමා වගකීමෙන් එකට උත්තරයක් ලබා දිය යුතුයි. පැහැදිලි. දැන් හරි ඔබතුමා කියන විදිහට දැන් අපේ රටේ දැන් ඉන්දියාවේ අපි දන්නවා බයිසිකල් යන්නේ ඇම්බියුලන්ස් එකේ. ඇම්බියුලන්ස් බයිසිකල් තියෙනවා. ඇම්බියුලන්ස් බයිසිකල් තිබෙන සැතපුම් 200කුත් මිනිසුන්ට ගිහිලා සෞඛ්‍ය මධ්‍යස්ථානයක් ගන්න බැරි රටක ඉන්දියාව ඇවිල්ලා මේ වගේ ආධාරයක් දීලා ඇමරිකන් ඩොලර් මිලියන තමුනාසල කියන විදිහට 15යි ඇමරිකන් ඩොලර් 15.2ක ඉන්දියානු ආධාර මේ දැන් අලුතින් එන දෙවෙනි අදීරේ. එතකොට සමස්තය ගත්තම ඔබතුමා කියන්නේ 22යි. ඒ අනුව දැන් අර රටේ එහෙම දෙයක් නැතුව බයිසිකලෙන් ඇම්බියුලන්ස් තියෙන රටක ඒ සර්විස් එක සැතපුම් 200ක්වත් ගිහිලා මිනිසුන්ට රෝහලකටත් යන්න බැරි රටක ඉන්දියාව තමයි ඇවිල්ලා අපිට මේ සර්විස් එක දෙන්නේ. රයිට්. ඒක හරි. මගේ අහන ප්‍රශ්නේ මෙච්චරයි ඔබතුමා, මේ සර්විස් එක රට පුරා ලබා දීමෙන් අපේ රටේ රෝගීන්ට සේවයක් මේ පළවෙනි අදීරේ ලැබෙනවා තමයි. තමුනාස කියන විදිහට මේක හොඳ සේවාවක්. ඔබ කියන විදිහට ලංකාවේ සෞඛ්‍ය පද්ධතියත් එක්ක සම්බන්ධ වෙන දෙයක් නෙවෙයි. පූර්ව රෝහල් ක්‍රමවේදයක්. ඒ අනුව ලෙඩා රෝහලේ දොර ළඟට රැගෙන යාම තමයි තමුනාසලා මේ කරන්නේ. රෝගියා ගෙදර සිට රෝග වෙන තැන සිට රෝහලේ දොර ළඟට රැගෙන යාම තමයි තමුනාසලා කරන්නේ. එදා මොකද වුනේ? මෙච්චර කාලයක් 48 ඉඳන් අපේ රටේ තිබිලා තියෙන්නේ රෝහලට ගියේ මිනිස්සු මොකෙන් හරි බයිසිකලෙන් හරි බස් එකෙන් හරි ත්‍රිවිල් එකෙන් හරි කරත්තෙන් හරි ගියේ වෙනුවට තමුනාසල මේ ඇම්බියුලන්ස් සර්විස් එකක් දෙනවා. පූර්ව රෝහල ක්‍රමවේදයක්. ඒකෙන් කරන්නේ ඉදරින් ඉඳන් තමුනාසල රෝහලේ දොරගාවට අරගෙන එකට. අපේ රටේ ලෝකේ මේ ඇම්බියුලන්ස් සර්විස් එක තිබුණේ, ලෝකේ ඇම්බියුලන්ස් සර්විස් තිබුණේ තියෙන්නේ අදටත් තියෙන රෝහල කරා ආවට පසුව ඒ රෝහලේ රෝග නිශ්චයකින් පසුව තවත් රෝහලකට හෝ කිසියම් ප්‍රධාන රෝහල රැගෙන යාම සඳහා තමයි අපේ රටේ මේ රටේ මෙච්චර කාලයක් ඇම්බියුලන්ස් සර්විස් එකක් තිබුණේ. සාමාන්‍යයෙන් හර්ෂස් ඉලමන්තුමා මේ ඇමතුමා මෙවැනි ක්‍රමවේදයක් ලෝකේ දියුණු රටවල තියෙන්නේ ඇත්තටම පළාත් පාලන හෝ නගර සභා හෝ ටවුන් කවුන්සිල් විසින් කරන සර්විස් එකක් හැටියට තමයි ලෝකේ දියුණු රටවල මේ මිනිසුන්ගේ මේ අවස්ථාව ඉටු කරමින් තිබෙන්නේ. කෙසේ වුවත් තමුන්වහන්සේලා මේ එවැනි ආදේශයක් තමයි කර තිබෙන්නේ. මගේ නැගෙන ප්‍රශ්නේ ඕක නෙවෙයි හර්ෂස් ඉලමන්තුමා. මේක දිගුකාලීනව මේ සර්විස් එක තමුන්වහන්සේලා කරන්න පුළුවන් නම් මේ රටේ කෝටි ගාණක් ජනතාවට ඇතිමලයේ කොටියාගල සියඹලාණ්ඩුවේ මහකළුවල්ලේ ලාහුගල කන්දකැටියේ හතර වටේ මිනිස්සුන්ට මේ සර්විස් එක කිලිනොච්චියේ මැදවච්චියේ එහා පැත්තේ ගිරුවාපත්තියේ මිනිස්සුන්ට මේ සර්විස් එක දිගුකාලීනව නොමිලේ තමුනාසල් දෙන්න පුළුවන් නම් ඒක මේ රටේ ලොකු වැදගත් සෞඛ්‍යමය පියවරක්. ඒක අනිවාර්යයි. මගේ නගර ප්‍රශ්නයක නෙවෙයි. තමුනාසල මුහුදට ගඟක් කපනවා මහවැලි ගඟ වගේ, කැලණි ගඟ වගේ, කළු ගඟ වගේ, සිරිපාදෙන් ස්වභාවිකව නැගෙන ගඟ ස්වභාවික මුහුදට වැටෙනවා වගේ අපි විශ්වාස කරන්නේ තමුනාසල මේ ගඟ කපන්නේ සුපිරිදු ප්‍රියුර්ත නිදහස් සෞඛ්‍ය සේවාවකට ලබා දෙන පාරක් හැටියටද කියන ප්‍රශ්නේ මේ තියෙනවා. මන්නගර ප්‍රශ්නට තමුන්නාස ඊළඟට දෙන උත්තරේ මන්නගර ප්‍රශ්නේ වෙච්චරයි මුලාසන රබන්තුමනි. මේ මේ මේකට අනාගතේ මගේ නගර ප්‍රශ්නේ හර්ෂිතව මතුවට දෙන්න පුළුවන් උත්තරයක්. මගේ නගර ප්‍රශ්න තමයි මේකට අනාගතේ කවදා හෝ දවසක මුදල් අය කිරීමක් රෝගියෙක්ගෙන් කරනවාද? ඒක තමයි එක. දෙවැනි එක තමයි මේ සේවාව තමුනාස කිව්වාගේ මූලික රෝහල් සේවයක් නැත්නම් තමුනාසක වචන කිව්වේ පූර්ව රෝහල් සේවයක් කියන එක අන්තර්ගත වෙනවද? මේ රටේ රෝහල් සේවාවත් එක්ක ඒකාබද්ධ කරනවද? ඒකාබද්ධ කරුණොත් ඒකාබද්ධ කිරීමෙන් පස්සේ රෝගියාට ඒකට අනාගතයේ බිලක් නිර්මාණය වෙනවද නැද්ද? මේ වියදම් දරන්නේ අනාගතයේ මුළු සමස්ත ඉන්දියාවමද? තමුනාසලගේ අයවැය පද්ධතියෙන් අනාගතයේ හෝ කවදා හරි දවසක මේකට වියදමක් දරලා මේ සර්විස් එක මේ රටේ කෝටි ගණන් වන ජනතාවට නිදහස් සෞඛ්‍ය සේවය රකින්න බාධාවක් නොවන ආකාරයෙන් මේ සර්විස් එක මේ සේවාව අපේ රටේ රෝගියාට ලබා දෙනවද කියන ප්‍රශ්නේ තමුනාස දෙන්න උත්තරයක්.
ප්‍රශ්න කීපයක් මතු කරා රජය විසින් අපේ අමාත්‍යාංශය මේක ඉදිරිපත් කරන්නේ ප්‍රශ්න හතරට උත්තර දෙන්න. පළවෙනි ප්‍රශ්නේ
එතුමා ඉතා කෙටියෙන් උත්තර දෙන්න. උදේශාන්ත මන්ත්‍රීතුමා ඔබතුමාගේ කාලෙන් යන්නේ ඔබතුමාට තව මිනිත්තු දෙකයි ඉතුරු වෙලා තියෙන්නේ.
මගේ වෙලාවෙන් දෙන්න බෑ මන්ත්‍රීතුමා.
නෑ ඔබතුමා දැන් අවස්ථාව ඔබතුමා ලබා දීලා තියෙනවා.
මෙතුමා මගේ වෙලාවෙන් දෙන්න බෑ.
විවේචන වලට
මගේ වෙලාවෙන් දෙන්න
බෑ. ඔබතුමා එහෙම මට ඔබතුමාට විවේචන වලට පිළිතුරු ලබා දෙන්න කාලය ලබා
දෙන්න. මට කතාවක් කරන්න බෑ.
පිළිතුරු දෙන්න ඕනේ. ඒකට
ඔබතුමා කාලයට පිළිතුරු දෙන්න. එතුමාගේ කතාව අවසන් වුණාට පස්සේ මතුවා.
මගේ කතාව අවසන් වුණාට පස්සේ මතුවා දෙන්න.
මට කාලය දෙන්න. මං එතුමාගේ ප්‍රශ්න වලට පිළිතුරු දෙන්න ඕනේ.
උදේසන්ද මන්ත්‍රීතුමා ඔබතුමාගේ කතාවේදී
මට මෙතන වෙලාව පිළිවෙල ප්‍රශ්නයක්.
හොඳයි උදේසන්ද මන්ත්‍රීතුමා කතා ගන්න ඔබතුමාගේ මිනිත්තු දෙකයි
තියෙන්නේ. එතකොට මේ මෙන්න මේක තමයි මම නගන ප්‍රශ්නය. ඒ නිසා පෞද්ගලීකරණයේ එන දිශාව මේ තියෙන්නේ කියන එකයි මගේ තර්කය. මේ එන්නේ අනාගතයේ පෞද්ගලීකරණයේ දිශාව. මේ රටේ සෞඛ්‍ය සේවාව නිදහස් සෞඛ්‍ය සේවාව විනාශ කිරීමේ දිශාවද කියන ප්‍රශ්නේ මේක හරහා අපිට නැගෙන තර්කය. මූලාසන අරුඩ මන්ත්‍රීතුමනි මූලාසන රෝ වන්තුමනේ අපි දන්නවා දැන් ඉන්දියාවත් එක්ක අස්සම් කරන්න නියමිතව තිබෙන ඉට්කා ගිවුසුම අරහා මේ රටේ නිදහස් සෞඛ්‍ය සේවයට විශාල තර්ජනයක් ඇති වෙමින් තියෙනවා කියන කාරණාව මම වේලාව අවධාරණය කරනවා. ඒ විතරක් නෙවෙයි අපේ රටේ දේශීය වෛද්‍ය ක්‍රම ඉන්දියාවට බිලි දෙන්න රාජිත සේනාරත්න සෞඛ්‍ය අමාත්‍යතුමා මේ වෙනකොටත් ඉන්දියාව සමග දේශීය වෛද්‍ය ක්‍රමයේ සම්බන්ධ විශේෂ ගිවිසුමක් අත්සන් කරන්න යනවා රාජිත සේනාරත්න අමාත්‍යතුමා. මේ අරහා මොකද කරන්න හදන්නේ? ඉන්දියානු වෛද්‍ය ක්‍රම ඉන්දියානු වෛද්‍යවරු ලංකාවේ පිළිගැමිට සිදුවන ලෙස මේ කිව්සුම අස්සන් වුණොත් මේ රටේ සිද්ධ වෙන්නේ අපේ රටේ පාරම්පරික ආයුර්වේද වෛද්‍ය විද්‍යාව මොකද වෙන්නේ? ආයුර්වේද වෛද්‍ය විද්‍යාවේ වැදගත් කියමනක් තියෙනවා මුලාසන රුවන්තුමනි. වැදගත් කියමනක්
තියෙනවා
වෛද්‍ය විද්‍යාවේදී අපේ දේශීය
වෛද්‍ය
ඉන්දියානු කිව්සුම හරහා සිදු වුණොත් අපේ රටේ වෛද්‍ය ක්‍රමයේ අනාගත ඉවරයි. සාමාන්‍යයෙන් දේශීය වෛද්‍යකම අපි පාරම්පරික වෛද්‍යවරු කිව්වේ අරසතිලා මන්තුමා අපේ සිරුර මනහර නුවරක් නම් සුද්ධ ද්‍රීවීන්නම නුවරම කඩා නුවරට කඩාවදින ආක්‍රමණික හමුදාවක් වෙන්න. එම හමුදාව නුවරට ඇතුළු වීමෙන් පසුව ප්‍රතිජෛව ඖෂධ නැමැති බෝම්බ වලින් දැඩි ප්‍රහාරයක් එල්ලකොට සුණුවිසුණු කිරීම පහසුයි. එහෙත් එයින් සිරුර නැමැති නුවරට බරපතල හානි සිදුවන බව අමතක නොකළ යුතුයි.
අවසාන ගාන මන්තුමා
වෙදකම් පෙරදිග වෙදකමේ ශක්තිය බලය තමයි අපේ පෙරදිග වෙදකමේ තියෙන නිරෝගී භාවය කියලා සලකන්නේ. අපේ
අවසාන කාල මන්තුමා
කටින දේවලුත් මේගොල්ලෝ ගෙනලා ඉවරයි. ඒ නිසා
මේ ඉදා අවසාන කරන්න ඔබතුමාගේ කාලය අවසානයි.
වේද පරාජය කරන්න
අවසාන ගාන මන්තුමා
අපිට එනවයි කියන කාර්ය සාතික කරමි.
ඊළඟට ගරු
අපි නෝදන බොහොමත් විශ්ව තමුනාසේ මේ කාලය
ලබා දීම. HMM හාරිස් මන්තුමා ගරු හාරිස් සිල්ලා මන්තුමා
Thank you. මෙතුමා ඉදිරිපත් කරපු ප්‍රශ්න හතරට මම පිළිතුරු දෙන්න කැමති. මේක මේ పూర్ව රෝහල් ප්‍රතිකාර ක්‍රමය. ඒක තමයි මූලිකම දේ. මෙතුමා කියන විදිහට ඇම්බියුලන්ස් තියෙන්නේ දැනට සෞඛ්‍ය අමාත්‍යාංශයේ හරහා ක්‍රියාත්මක වෙන එක ස්පිරිතාලයක ඉඳලා තව ස්පිරිතාලයකට ලෙඩෙක් අරගෙන යන. ඒකයි මේකයි ඒකාබද්ධ වීමක් සිදු වෙන්නේ නෑ ගරු මන්ත්‍රීතුමා. හරි පොඩකින් මම ඉවර කරන්න. එතකොට මේක සේවාවල් දෙකක්. ත්‍රී වීලර් එකෙන් ගේනවාට කරත්තෙන් ගේනවාට බයිසිකලෙන් ගේනවාට වඩා කොඳු වැට නාරටිය ප්‍රශ්නයක් තියෙනවා නම් මොකක් හරි ප්‍රශ්නන්ද ඒක හරි ක්‍රමයට මෙතනට ගේන එක තමයි කියන්නේ. එහෙම තමයි අපි දැනට මේ දිස්ත්‍රික්ක 6 දකුණේ සහ බස්නාහිර අර මං කලින් කිව්වා වගේ 79,000 ගාණක් ගෙනහිලා තියෙනවා. දෙක ඔබතුමා කිව්වා මේ කිලිනොච්චියට ගෙනියනවාද ඌරු බොක්කට ගෙනියනවාද ගිරුවාපත්තුවට ගෙනියනවාද කියලා. ඔව් අපි සියලුම ජනතාව 21 මිලියන වෙන ජනතාවට මේ සේවාව ලබා දෙන තමයි මේ උත්සාහය. එතකොට අද වෙනකොට හම්බන්තොට අර අනිත් ප්‍රදේශවල ඈත පිටිසර ගම්මානවලත් අපි ඒ සේවාව ලබා දීලා තියෙනවා. ඒ සේවාව ලබා දෙන්න සාමාන්‍ය මේ රෙස්පොන්ස් ටයිම් එක විනාඩි 12 මාරයි. තුන මේක ඉන්දියන් ආධාරයක් යටතේ ලබා ගත්තේ. ඔව් ඩොලර් මිලියන 22ක් ලැබිලා තියෙනවා. මේක ණයක් නෙමෙයි. මේක ගිෆ්ට් එකක්. මේක තෑග්ගක්. ඉන්දියන් ජනතාව ශ්‍රී ලංකාවේ ජනතාවට දීපු තෑග්ගක්. නැවත ගෙවන්න ඕනේ නැහැ මේකේ සත පහක්වත්. ඒ පළවෙනි ඩොලර් මිලියන් 7.6න් තමයි අපි දකුණු පළාතයි බස්නාහිර පළාතයි පටන් ගත්තේ. ඒක අවුරුද්දකට තමයි අපිට ලැබුණේ. ඒ හරහා අපි ඇම්බියුලන්ස් 88ක් ගෙනාවා. සේවකයෝ ශ්‍රී ලංකාවේ සේවකයෝ පමණයි ඉන්නේ. 500ක් විතර වැඩ කරනවා. ඒ සියලුම දෙනා ශ්‍රී ලාංකික සේවකයෝ. අපිට දැනට තාක්ෂණික උපදෙස් ලබා දෙන එක ඉන්දියන් පුද්ගලයෙක් ඇවිල්ලා ඉන්නවා. එච්චරයි, වෙන කවුරුත් නැහැ. සියලුම දෙනා ශ්‍රී ලාංකික සේවකයෝ. ඔවුන් ඒ සේවාව ලබා දීලා තියෙනවා. අවුරුද්දක් ඉවරුණයින් පස්සේ ශ්‍රී ලංකාවේ රජය සම්පූර්ණ මේකේ වියදම අරගෙන තියෙනවා. එය 2017 අගෝස්තු මාසයේ තමයි පළවෙනි අවුරුදු ඉවරුනේ. 2017 අගෝස්තු මාසයේ ඉඳලා 2018 අගෝස්තු මාසය වෙනකන් මේකට රුපියල් මිලියන 680ක වෙන් කිරීමක් කරලා තියෙනවා. ඒ වගේම තමයි දෙවැනි අදේරේ ඩොලර් මිලියන 15.2 වියදම් කරයින් පස්සේ ඒකෙන් අපි ඇම්බියුලන්ස් 209ක් ගේනවා. එතකොට ඔක්කොම ඇම්බියුලන්ස් 300 ගානක් තියෙනවා. ඒ ඩොලර් මිලියන 15 ඉවරුනායින් පස්සේ ශ්‍රී ලංකාවේ රජය විසින් අපේ බජට් එක හරහා අපි හිටියත් ඊට පස්සේ ඔබතුමාලා හිටියත් ඒ දේ කරගෙන යා යුතුයි. ඒක නොමිලේ ලබා දීම තමයි මෙතනින් සිද්ධ වෙන්නේ. එතකොට මේක පදනමක් හැටියට ශ්‍රී ලංකාවේ ජනාධිපතිවරයා තමයි පත් කරන්නේ. ඔබතුමා අහගෙන හිටියනවා, මම මුලින් මේක පැහැදිලි කරා. සෞඛ්‍ය ලේකම්තුමා, මුදල් ලේකම්තුමා, ඉන්ස්පෙක්ටර් ජෙනරල් ඔෆ් පොලිස් තුමා සහ අනිත් තව 4 දෙනෙක් තමයි මේකට පත් කළා තියෙන්නේ. එතකොට කිසි විදියකට අපි අද හිටියේ නැති වුණාට අපි මේක අද ගේනවා. නමුත් වෙන දවසක අපි හිටියේ නැති වුණාට ඔබතුමන්ලත් මේ විදියටම කරගෙන යන්න කියලා ඉල්ලනවා. අවසාන එක තමයි 4 පෞද්ගලික කාරණයක් ගැන ඔබතුමා සඳහන් කරා. කිසිම විදියකට මේක අපේ නිදහස් සෞඛ්‍ය සේවාවේ පෞද්ගලික කාරණයක් කරන්න කිසිම අදහසක් මෙතන නැහැ. මේක මුදල් අය කරන්නේ නැහැ කොහොමත්. මේක රජයේ සේවාවක්. 19.90 කියන්නේ සුවසැරිය සම්පූර්ණ රජයට අයිති, ශ්‍රී ලංකාවේ රජයට අයිති වැඩ කටයුත්තක්. මේ අපි කරගෙන යන්නේ නිදහස් සෞඛ්‍ය රැකදීම පමණක් නෙමෙයි, එදා තිබිච්ච නැති දියුණු රටවල් වල තිබිච්ච සේවාවක් අපේ රටටත් ලබා දීම මිස.
හොඳයි හාරිස් මන්තුමා කතා කරන්න.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. சபைக்கே தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று பிரதமருடைய அமைச்சின் கீழ் உள்ள சுயசரிய மன்றத்தின் சட்ட ஏற்பாடுகள் மீதான விவாதத்தில் கலந்து கொள்வதற்கு மகிழ்ச்சி அடைகின்றேன். இந்த மன்றத்தின் கீழ் குறிப்பாக இந்த நாட்டில் நோயாளிகளுக்கு அம்புலன்ஸ் சேவையினை வழங்குவதற்கான ஏற்பாடுகள் செய்யப்பட இருக்கின்றது. எங்களுடைய அமைச்சர் ஹர்ஷா அவர்கள் குறிப்பிட்டது போன்று ஆரம்பத்தில் இது தென் மாகாணம் மேல் மாகாணத்தில் இந்திய நாட்டின் நிதியுதவியுடன் இந்த அம்புலன்ஸ் சேவை செயற்பட்டிருந்தாலும் இதன் முக்கியம் இன்று நாடு பூராவும் உள்ள நோயாளிகளுடைய நலங்கருதி அவசியமான ஒரு சேவையாக இது தேவைப்படுகின்றது. அந்த அடிப்படையில் இதற்கான நான் இதற்கு முன் சற்று வினாடிகளுக்கு முன்பு கௌரவ அமைச்சர் ஹர்ஷா அவர்களுடன் பேசிய பொழுது இது நாம் பிரயத்துவப்படுத்துகின்ற கிழக்கு மாகாணம் அம்பாறை மாவட்ட பிரதேசத்தில் எப்பொழுது இந்த சேவை ஆரம்பிக்கப்படும் என்று கேட்ட பொழுது அவர் என்னிடம் உறுதியளித்திருக்கின்றார், வருகின்ற செப்டம்பர் மாத இறுதியில் இந்த சேவையினை எமது அம்பாறை மாவட்டத்திலும் ஏனைய கிழக்கு மாகாணத்தின் பகுதிகளிலும் நாங்கள் ஆரம்பிக்க இருக்கின்றோம் என்ற செய்தியை அவர் குறிப்பிட்டிருந்தார். உண்மையில் இதற்காக நான் அவருக்கு நன்றி கூற கடமைப்பட்டிருக்கின்றேன். ஏனென்றால் நோயாளிகள் தங்களுடைய அவசரமாக தாங்கள் வைத்தியசாலைக்கு செல்லுவதற்கு வீடுகளிலிருந்து இது குறிப்பாக அபிவிருத்தி அடைந்த மேற்கத்திய நாடுகளில் இந்த சேவை தாராளமாக இருக்கின்றது. அதே ஒரு அடிப்படையில் எமது நாட்டிலும் இந்த சேவையை அறிமுகப்படுத்த எமது இந்த அரசாங்கம் எடுத்த நடவடிக்கை மிகவும் வரவேற்கத்தக்க விடயம். அதுவும் எங்களுடைய பிரயத்தப்படுத்துகின்ற மாவட்டத்துக்கும் கூடிய வர இருக்கின்ற ஒரு சூழ்நிலையை இட்டு நான் மகிழ்ச்சி அடைகின்றேன். அதே நேரம் கௌரவ அமைச்சர் அவர்களே, உண்மையில் இது இந்தியாவில் குறிப்பாக இந்தியாவில் இது வெற்றிகரமாக நடைமுறைப்படுத்தப்படுகின்றது. அங்கு நோயாளிகள் மட்டுமல்ல துரதிருஷ்டவசமாக நோயாளிகள் பின்பு இறந்து அந்த இறந்த உடல்களை ஆஸ்பத்திரியிலிருந்து வீடுகளுக்கு கொண்டு செல்வதற்கூட அங்கு இந்த இந்த வாகன வசதிகள் அம்புலன்ஸ் வசதிகள் ஒழுங்கு செய்யப்பட்டிருக்கின்றன. அந்த விடயம் இன்று இலங்கையை நாங்கள் எடுத்துக்கொண்டால் ஆஸ்பத்திரியிலிருந்து ஒரு வசதி குறைந்த ஒரு இறந்தால் அவருடைய உடலை அவருடைய வீட்டுக்கு கொண்டு செல்வதற்கு பெருந்தொகை பணம் செலவிடப்பட நேரிடுகின்றது. உதாரணமாக கொழும்பிலிருந்து அம்பாறைக்கோ அல்லது கொழும்பிலிருந்து யாழ்ப்பாணத்துக்கோ ஒரு இறந்த ஒரு உடலை எடுத்து செல்வது மிகவும் ஒரு பாரிய செலவு உடனான ஒரு விடயமாக மாறியிருக்கின்றது. இதே கௌரவ அமைச்சர் அவர்கள், நீங்கள் உருவாக்க இருக்கின்ற இந்த சபையின் ஊடாக இந்தியா போன்று அந்த விடயங்களுக்கும் குறிப்பாக இறந்த உடைய உடலை கொண்டு செல்வதற்கும் இவ்வாறு அதாவது ஜனாசா என்று எங்களுடைய மதத்தை குறிப்பிடுவது ஜனாசாக்களை கொண்டு செல்வதற்கு உரிய வாகன ஆம்புலன்ஸ் விடயத்தையும் நடைமுறைப்படுத்த வேண்டும் என்று இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதே நேரம் இன்று குறிப்பாக எங்களுடைய இந்த நாட்டில் சுகாதாரம் என்று நாங்கள் குறிப்பாக சுகாதார வசதிகளுக்காக இன்று இந்த நாட்டின் அரசாங்கம் பல்லாயிரம் மில்லியன் கணக்கில் செலவிடுகின்ற பொழுது ஒரு புறத்தில் எங்களுடைய இளம் சந்ததியை சுகாதார ரீதியாக அவர்களை முழுமையாக படுத்துகின்ற போதவைஸ்து பாவனை இன்று அதிகரித்து காணப்படுகின்றது. குறிப்பாக நான் பிரயத்தப்படுத்துகின்ற அம்பாறை மாவட்டத்தில் நான் கவலையுடன் தெரிவிக்கின்றேன். இன்று பாடசாலை மாணவர்கள் சிறு மாணவர்களுக்கு இன்று தாராளமாக போதை வஸ்துடனான பொருட்கள் அது குளிசைகளாக ஏனைய திரவியங்களாக இன்று விற்கப்படுகின்றது, தாராளமாக அது கிடைக்கப்படுகின்றது. இதற்கான ஒரு பாரிய நெட்வொர்க் இன்று இயங்கிக் கொண்டிருக்கின்றது. என இந்த விடய சம்பந்தமாக இன்று பொறுப்புள்ள ஒரு பாராளுமன்ற உறுப்பினர் என்ற அடிப்படையில் கௌரவ பிரதமர் அவர்களுக்கு கீழுள்ள இந்த மன்றமானது அல்லது பிரதமருடைய நேரடி கண்காணிப்பில் இந்த போதை வஸ்தை ஒழிப்பதற்கான நடவடிக்கைகளை குறிப்பாக இது சம்பந்தமாக பல அதிகாரிகள் உடந்தையாக இருக்கின்றார்கள். எனவே இது சம்பந்தமாக உயர்மட்டத்தில் இதனை கட்டுப்படுத்துவதற்குரிய நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என்று இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதே நேரம் குறிப்பாக இன்று இந்த நாட்டில் எங்களுடைய பொருளாதார ரீதியாக நாங்கள் இந்த நாட்டை முன்னோக்கி செல்ல வேண்டுகின்ற முற்படுகின்ற பொழுது சில கட்டங்களில் இயக்க ரீதியான அழிவுகளும் சில பாதிப்பை உண்டாக்குகின்றது. அண்மையில் எங்களுடைய பெரும் வெள்ளம் காரணமாக மட்டக்களப்பு மாவட்டத்தில் உள்ள உன்னிச்சை குளம் பாரிய நீரை நிரப்பியதனால் அந்த வான்கதவுகள் திறக்கப்பட்டதனால் அதில் ஊடாக பெரும் வெள்ளப்பெருக்கு ஏற்பட்டு மட்டக்களப்பு மாவட்ட உன்னிச்சையிலிருந்து அந்த நீர் அம்பாறை மாவட்டத்தில் உள்ள குறிப்பாக எனது தொகுதியுள்ள கல்முனை கண்டம் அதே போன்ற நானல் போன்ற வயல்களுக்கு வந்து கிட்டத்தட்ட 1400 ஏக்கரை காணிகளில் தண்ணீர் தேங்கி நின்றதனால் அதில் விவசாயம் செய்த விவசாயிகளுடைய அந்த பயிர்கள் முற்றாக நாசமாக்கப்பட்டுள்ளது. இதனால் அந்த
ஹானரபிள் மினிஸ்டர் யூ ஹேவ் ஒன்லி 2 மினிட்ஸ் மோர்.
ஓகே. அந்த விவசாயிகள் இப்பொழுது பெரும் நஷ்டத்துக்குள்ளாகியுள்ளார்கள். எனவே அவர்களுக்குரிய நஷ்டவீட்டை பொருளாதார அபிவிருத்தி அமைச்சு வழங்க வேண்டும் என்று இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதே நேரம் குறிப்பாக எங்களுடைய மாவட்டத்தின் பொத்தியில் பிரதேச மக்களுடைய பெரும் தேவையாக உள்ள அவருடைய கல்வி நடவடிக்கைகளை மேம்படுத்துவதற்காக ஒரு கல்வி வளையத்தை நீண்ட நாளாக கோரி நிற்கின்றார்கள். இதனை வடகிழக்கு மாகாண கல்வி அமைச்சும் கடந்த காலத்தில் அங்கீகரித்திருக்கின்றது. இதனை கௌரவ பிரதமர் அவர்கள் தலையிட்டு இந்த பொத்தியில் கல்வி வளையத்தை உருவாக்க வேண்டும் என்று இந்த சபையில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். மேலும் எங்களுடைய ஒளிவில் பிரதேசத்தில் ஒரு வர்த்தக துறைமுகம் காணப்படுகின்றது. இன்று நாட்டின் பொருளாதார வளையங்கள் நாடு பூரா உருவாக்கப்படுகின்றது. ஆனால் ஒரு வர்த்தக துறைமுகம் இருக்கின்றது, ஒரு மீன்பிடி துறைமுகம் இருக்கின்றது, கட்டப்பட்டு திறக்கப்பட்டு 4-5 வருடங்களாகிவிட்டது. ஆனால் அதை மையமாக வைத்து எந்த ஒரு தொழில் பேட்டையோ அல்லது எந்த ஒரு பொருளாதார வளையமோ உருவாக்கப்படவில்லை. இதனால் அம்பாறை மாவட்ட இளைஞர்களுக்கு வேலை வாய்ப்பு என்பது இன்று பெரும் விரக்தி நிலையில் இருந்து
கொண்டிருக்கின்றார்கள்.
அந்த ஒளிவில் துறைமுகத்தை மையமாக வைத்து தொழிற்பேட்டைகளை ஆரம்பிப்பதற்கு பொருளாதார அபிவிருத்தி அமைச்சு அதற்கு தன்னுடைய கவனத்தை செலுத்த வேண்டும் என்று இந்த இடத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். நன்றி.
தேங்க்யூ. மீலாங்கட்டு கருஹேஷா விதானகே மந்தோத்வனவித்து ஹயாத்தீனோ.
ගරු මූලාසනාරුඩු මන්ත්‍රීතුමනි, මුලින්ම ස්තුතිවන්ත වෙනවා අද දින සුවිශේෂී විවාදයකට සම්බන්ධ වෙන අවස්ථාව ලබා දීම පිළිබඳව 19.90 සුවසැරිය පදනම පිහිටවීම හා ඊට සම්බන්ධ සහ අනුසංගික කාරණා විධිදාන සැලසීම් පිණිස වූ කෙතුම්පත විවාදයට ගැනන වෙලාවේ අදහස් දක්වන්න ලැබීම සුවිශේෂී අවස්ථාවක්. මාද අහගෙන හිටියා මේ විවාදය ආරම්භ වෙච්ච වෙලාවේ ඉඳලා ගරු සභාපතිතුමනි, මේකේ මීට පෙර මේ 19.90 යෝජනාව සමාජගත වෙච්ච වෙලාවේදී මේ රටේ මහා විශාල කතාවක් ගියා. මේ රටේ දේශපාලනඥයෝ මේක දඩමීමා කරගෙන ආණ්ඩුවට එළවෙළව පහර දුන්නා. ඉන්දියාවේ රෝහත්තු සේවේනවා, ඉන්දියාවේ වෛද්‍යවරු ලංකාවට එනවා, ඉන්දියාවරු හෙදහෙදි නිලධාරීන් ලංකාවට එනවා, ඒ විතරනේ ඉන්දියාවේ කම්කරු වෙනවා, රියදුරවරු වෙනවා. මේ රටේ අහිංසක අපේ මිනිස්සුන්ට රැකියාවක් කරන්න තියෙන අවස්ථාව අහිමි වෙන මේ මහා විශාල දැවැන්ත අවස්ථාව මගහරින්න දෙන්න කියලා අපි දැක්ක පහුගිය කාලේ මහා විශාල සද්දයක් දාපු උදවිය හිටියා. ද මේ කට්ටිය කට වැහුණ මේ වැඩේ පටන් ගත්තට පස්සේ කියන්න දෙයක් නැහැ. රෝහත්තු සේවේනවා ඔය ඔක්කොම බලාගෙන හිටිය අර කාලකන්ණි කමෙන් මේකෙන් හරි ගහලා ආණ්ඩුවට පහරක් දෙන්න පුළුවන් කියලා බලන් හිටිය වැඩේ වැරදුනා. දැන් වැරදිලා මේක නිවැරදි කරගත්ත මේ වැඩසටහන හරියට නිවැරදිව යන්නේ
එක දැකලා තමන්ගේ මතය නිවැරදි කරගත්ත යම් පිරිසක් ඉන්නවා. මේක නිවැරදි වැඩසටහනක් කියලා දැනගෙන මෙරටේ අහිංසක දුප්පත් මිනිහා කේන්ද්‍ර කොටගත් ඒ අහිංසක දුප්පත් මිනිහට වැඩක් පළදායි වෙන මේ රට පුරා ව්‍යාප්ත විය යුතු වැඩසටහනක් කියන අවබෝධය තියෙන මන්ත්‍රීවරු විපක්ෂයේ තිද්දි මේකත් කුහක විදියට දකින මේකත් නින්දිත කාලකන්ණි විදියට දකින මන්ත්‍රීවරු මේ පාර්ලිමේන්තු ඉදීම ගැන ලැජ්ජයි. දැන් අපි දැක්කා දැන් කතා කරේ තන්නිකර කුහකකම එතන තියෙන මේකේ හොඳක් පේන්නෙම නැහැ. මේ අහිංසක මනුස්සෝ මේක ඇතුලේ උනේ මොකක්ද කියන එක කතා කරේ නැහැ. මේක විවේචනය කළ කතා කරන්න පුළුවන් නම් පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරේ ජනතා නියෝජිතයෙකුට අද දේශපාලන වේදිකතුර උ තනිකර කුහකකම් පපුවේ පිරිච්ච කෙනෙක් විතරයි. ඒක නිසා අපි කියනවා මේකට දේශපාලනයක් නැහැ. මේ රටේ අහිංසක මිනිස්සු වෙනුවෙන් මේ රටේ දුප්පත් මිනිස්සු වෙනුවෙන් ඔය ප්‍රභූ පන්තියට කොහොමත් මේ වරප්‍රසාදය තියෙනවා, පෞද්ගලික වාහන තියෙනවා, පෞද්ගලික ඇම්බියුලන්ස් අර ගෙදරට ගෙන්න ගන්න පුළුවන්. මේ රටේ සාමාන්‍ය ජනතාව මධ්‍යම ප්‍රාන්තික ජනතාවට දෙන සහනය මේක අගය කළ යුතුයි. මේකේ වාසියෙන්නේ කාටද කියලා හොයලා බලන එක නෙමෙයි, මේ වෙනුවෙන් ඒ අහිංසක මිනිස්සුන්ට දෙන සේවාව වෙනුවෙන් කතා කළ යුතුයි. මම කැමති මේක ගැන කරුණු කීපයක් දක්වන්න. මේක ආරම්භ කරන්නේ අපේ ගරු ඇමතුමා හර්ෂත් සිල් ඇමතුමා දැඩි වෙහෙසක් දරලා මේ ව්‍යාපෘතිය සමාජගත කරන්න. මට මතකයි ඒ දවස්වල මාධ්‍ය සාකච්ඡා තිය මේක ජනතාවට මේකේ වැඩසටහන ගැන පැහැදිලි කරා. ඔය මහවිශාල කණ්ඩායමකට විරුද්ධ වෙද්දි මේක 2016 වර්ෂයේ ආරම්භ කරන වෙලාවේ ජූලි මාසේ 28 වෙනිදා ගිලන් රථ 88කින් මේක ආරම්භ කරන්න. මේක දකුණු පළාතේ බස්නාහිර පළාතේ ඉතා සාර්ථකව කාටවත් වචනයක් කියන්න බැරි විදියට ක්‍රියාත්මක වේගෙන එනකොට දැන් අද ජාතික වශයෙන් මුළු රටටම දෙන්න අවශ්‍ය ඒ මූල්‍ය ප්‍රතිපාදන ඉන්දියාවෙන් හම්බෙලා තියෙන මේක අර පහුගිය කාලේ ගත්තා වගේ ණය මුදල් නෙවෙයි, පහුගිය කාලේ ගත්තා වගේ ඩීල් එකක් සාක්කුවේ කීයක් හරි දාගෙන ඉතුරු ටිකෙන් මේ ගත්ත නෙමෙයි.
මන්ත්‍රීව මිනිසු දෙක ඔබතුමාට තව
තියෙනවා. තව ආශුමාර සිංහ මන්ත්‍රීතුමාගේ වෙලාවත් ගන්න කියලා එතුමා කිව්වා, එතුමා එන්නේ නැහැ. ඒ නිසා මේ ගරු සභාපතිතුමනි මේ 2016 ජූලි 28 වෙනිදා ආරම්භ කරු මේ ගිලන් රථ 88කින් ආරම්භ කරනකොට අපිට ඇමරිකන් ඩොලර් 7.55ක පරිත්‍යාගයක්. මේක අර ලයිබෝර් විචල්ල ණයවත් නැත්නම් වෙන බැංකුවකින් ගත්තේ ණයවත් අපි සතුරු කරන්න භාගයක් ණයවත් මේක ආධාරයක්. මේ ආධාරයෙන් මේක පටන් අරගෙන මේක හොඳට යන නිසා අද වෙනකොට මුළු රට පුරා ව්‍යාප්ත කරන්න අවශ්‍ය විදියට ඇමරිකාන් ඩොලර් 5.02ක් නැවත ගරු ඇමතුමාගේ මැදිහත් වීමෙන් අරගෙන ඇවිල්ලා තියෙනවා. ඒ නිසා මේකේ වටිනාකම වැඩි කරගන්න, මේකේ රටේ අහිංසක මිනිස්සුන්ට දෙන සේවාව තවදුරටත් පුළුල් කරගන්න අපි අර උදේ ශාන්ත මන්ත්‍රීතුමා කිව්වාගේ එතුමාගේ කොටියාගලට මොනරාගලටත් මේක අරගෙන යාමේ වටිනාකම ගැන කතා කරන්න නැතුව මේකේ තියෙන දුර්වලකම් හොයලා මේකේ තියෙන අඩුපාඩුකම් හොයලා බොරු බේකල් ඇදලා මේ ව්‍යාපෘතියට විරුද්ධව කතා කරන රටේ ජනතාව තේරුම්. මොකද වෙන ඕන දෙයකට කිව්වට අපි විවේචන ඉදිරිපත් කරන්නේ නැහැ. වෙන ඕන මාතෘකාවට මේ සුවසැරිය ව්‍යාපෘතිය තුලින් කිසිදු ભેදයකින් තොරව රටේ ජනතාවට වෙන සේවාව කවුරුත් අගය කළ යුතුයි කියන එක මම මේ වෙලාවේදී මතක් කරනවා. ඒ වගේම මගේ වෙලාව ඇතුලේ ගරු සභාපතිතුමනි මම මේලා විශේෂයෙන්ම කියන්න ඕන මෙන්න මේක තමයි රටේ ස්වභාවය. හරි දෙයට හරි කියන්න පුළුවන් විදියට කට ඇරෙන්නේ නැහැ. වැරදි දෙයට වැරදි කියන කට ඇරෙන්නේ නැහැ. තමන්ට වාසි දෙයට හරි කියන්න, තමන්ට වාසි දෙයට නිවැරදි කියලා හිටගන්න කණ්ඩායම් එක්ක ඉන්නකොට අපිට තේරෙනවා මේකේ රටේ ජනතාව තේරුම් ගනී මේකේ නිවැරදි දේ මොකක්ද කියලා. මම මේකට හොඳම උදාහරණයක් විදිහට කියන අපි ඊයේ මාධ්‍ය තුලින් දැක්ක කරු සභාපතිතුමනි අපේ අනුනායක හිමිනමක් විශාල ප්‍රකාශයක් කරන මතර මේ රටම අද කතා වෙන ප්‍රකාශයක්. ඒ තමයි අපේ හිටපු ආරක්ෂක ලේකම්තුමා හිට්ලර් විදියට හරි කමන්නේ මේ රට පාලනය කිරීම සුදුසුයි කියලා ඉවර වෙලා ප්‍රකාශයක් කරනවා. මමත් බෞද්ධෙක්. අපි හාමුදුරුවන්ට චීවරයට මේ උතුම් චීවරයට ලොකු ගරුත්වයක් තියෙනවා. ඒ ගරුත්වය මහා ඉහනමල පිළිගන්නවා. අපේ ඥානසාර හාමුදුරුව අධිකරණයට ගෙන යාම සිරගත වීම පිළිබඳ අපිටත් ලොකු වේදනාවක් තියෙනවා. ඒ සිද්ධිය හින්දා නෙමෙයි මේ අපි වඳින චීවරය ඇඳගත් අපේ හිමිනමක් නේද කියන. හැබැයි අපි අද දකිනවා මේ දේශපාලනඥයන්ගේ බලලෝභීත්වය, දේශපාලනඥයන්ගේ බලය හොයාගෙන යාමේ ප්‍රතිඵලයක් විදියට අද මහා සංඝරත්නයත් පාවිච්චි කරනවා. නැත්තම් ඊයේ අපේ නායක හාමුදුරුවන්ගේ කටින් කියවෙන්න ඕන ගෝඨාභය මහත්තයා මේ රටේ ජනාධිපති කරන්න ඕන නම් අපිට ඇමරිකාවේ ඔබාමා වගේ නැත්නම් ඉන්දියාවේ නරේන්ද්‍ර සිංහ මෝදි වගේ මේ කාගේ හරි නමක් කියවෙන්න ඕන. මට තියෙන ප්‍රශ්නේ ඇයි මේ හිට්ලර්ගේ නම කියවුනේ? මේ හිට්ලර් වගේ මිනිස්සු හදලා මේ බුද්ධාගමේ කොහෙද අපේ සභාපතිතුමා තියෙන්නේ මේ හිට්ලර් වගේ මිලිටරිකරණය වෙන්න කියන බණපදයක් කොහෙද තියෙන්නේ? අපි නම් ආලා තියෙන්නේ දසරා ධර්මීය අනුව රාජ්‍ය පාලනය කරන්න පුළුවන් නායක වෙන්න කියලා. ඉතින් අපිට තියෙන ගැටලුව මේ අනුනායක හිමියන් නොමග යවනවා, අපේ ස්වාමින් වහන්සේලා නොමග යවනවා. හැබැයි මේ නොමග යවන්නේ කවුද? මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේම කොළොන්නාවේ සුමංගල හාමුදුරුවන්ගේ සිවුර බලෙන් ගලවන්න හදපු කණ්ඩායම තමයි සුදු රෙදි ඇඳගෙන ඇවිල්ලා නැවතත් මේ ව්‍යාපෘතිය තුළ ඉන්නේ. එනිසා රටේ හොඳ වැඩක් වෙනකොට ඒ වැඩේ හොඳයි කියන්න මේ කට්ටියන්ගේ කට ඇරෙන්නේ කොහොමද සභාපතිතුමනි? අද මේ රටේ තියෙන එකම ව්‍යාපෘතිය බලය ලබා ගැනීමේ ව්‍යාපෘතිය විතරයි. රට හදන්න, රටේ අහිංසක දුප්පත් මිනිස්සුන්ට සේවාවක් කරන්න, රටේ අහිංසක දුගී දුප්පත් මිනිස්සුන්ට යම් කිසි සුබසාධන වැඩසටහනක් ගේන්න, මේ රටේ මිනිස්සු ජීවත් වෙන විදිය ගැන මේ උත්තරීතර ආයතනයේ ප්‍රශ්න කරලා අමාත්‍යවරුන්ගේ අවධානය යොමු කරන්න නෙමෙයි මේ බලය ලබා ගන්න කුමන හෝ ක්‍රියාදාමයකට තමයි යන්නේ. අපි කියන අපි ජීවත් වෙන්නේ අන්ත දුගී ජනතාව ජීවත් වෙන රත්නපුර දිස්ත්‍රික්කයේ ඇඹිලිපිටිය හම්බන්තොට වගේ ඒ මිනිස්සු බලාගෙන ඉන්නවා මේ සේවාව, මේ සුවසරිය සේවාව. දරු ඇමතුමනි, රත්නපුර දිස්ත්‍රික්කයේ ඉහළ යා කැලෑ ගම්වල මිනිස්සුන්ට මේක ඔබතුමා ලබා දෙන ඉක්මනින් කටයුතු කරන්න. අපේ ගම්වල මිනිස්සුන්ට මේ සේවාව තුළින් මා විශාල හයියක් වෙනවා කියන එක අපි දන්නවා. දැන් මේකේ ගරු ඇමතුමනි උපත් 27ක් මේ වාහනේ ඇතුළු සිදු වෙලා තියෙනවා. ඒත් මේ 27න් කී දෙනෙක් මැරෙන්න පුළුවන්ද මේ මෙවැනි සේවාවක් රටේ තිබුණ නැත්තම්? මේ ගිලන් රථය තුළ උපත් 27ක් සිදු වෙනවා කියන්නේ මේ 24 වෙන විකල්පයක් නැහැ. කොයි ගමක ඇතුළක තියෙන කුබෝට ට්‍රැක්ටරයක නැත්තම් ත්‍රී වීලරයක අරගෙන ගියා නම් මේ පහසුකම දෙන්න බෑ. ඒ නිසා මේක අගය කරන්න, මේ වෙනුවෙන් පෙනී හිටින්න පුළුවන් හැම කෙනෙක්ම රටේ දේශපාලන අධිකාරියේ පාට පක්ෂවලින් තොරව මේ වෙනුවෙන් හයියක් වෙන්න ඕන කියන එක මතක් කරන ගමන් අපි කියනවා ඔබතුමා මේ ගින්නෙන් වැඩසටහන මේ රටේ අහිංසක දුප්පත් මිනිස්සු වෙනුවෙන් සමාජ ේදයකින් දේශපාලන බේදයකින් තොරව මේ ගෙනියන වැඩසටහන සර්ව ප්‍රකාරයෙන්ම රට තුළ ස්ථාපිත කරන්න පුළුවන් දියුණු රටවල. දැන් අර කිව්වා රෝහල් තියෙනකොට මේක මොකද කියන අදහස ගෙනාවා. යකෝ දියුණු ඔස්ට්‍රේලියාව ඇමරිකාව වගේ රටවලත් මේ වගේ ගිලන් රථ සේවාවල් තියෙනවා. ඒවයි මීට වැඩිය දියුණු. දැන් අපේ රෝහල්වල ගියාම වෛද්‍යවරු නැහැ. මීට වඩා දියුණු රටවල් වල මේක පාවිතා කරන්නේ මේක අවස්ථාව දන්නේද? සල් ලිම්මැඩි මාණිකත්වයේ ඉන්න ගොබ්බියොන්ට මේකට උත්තර හොයන්න බෑ. ඔවුන් දකින්න මේක වැරද්ද විතරයි කියන එක මතක් කරමින් මේ රටට අවශ්‍ය ඉතාමත් වැදගත් වැඩසටහනක් ගැන කරු ඇමතුමාට සහ කාර්ය මණ්ඩලයට සුභපතමින් මගේ වචන කීප අවසන් කරනවා.